પ્રણામ. શ્રી મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી વિરચિત શ્રી શાંત સુધારસ ગ્રંથ આધારિત એક સ્વાધ્યાય પર્વનું આયોજન તારીખ 3-6 એપ્રિલ 2015 રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે થયેલ હતું. આપણા સૌના ચિત્તમાં પ્રભુની આ સુંદર વાણી દેવગુરુના પ્રભાવે સ્થાપન થઈ સતત વૃદ્ધિ પામે એવી મંગળ કામના સાથે શ્રી દીપકભાઈ બારડોલીવાળાએ આ 16 ભાવનાઓનું સુંદર વિવેચન કરેલ. તો ચાલો સાંભળીએ આ સ્વાધ્યાય પર્વના 11 ચરણોમાંનું ચરણ 3.
સૂર્યોદય થાય એવી આ પરમ તત્વની પાસેની પ્રાર્થના અને એ પ્રાર્થના કરતી વખતે વિનયજી મહારાજ આપણા આત્માને સુંદર મજાના ભાવોથી સમૃદ્ધ કરતા એક વાત કરે છે. આ વિચારણા એટલે કે ભાવના ગઈકાલે પહેલા ચરણમાં અનિત્ય અશરણ અને અનિત્ય ને અશરણની વાત કરતી વ્યક્તિ બહુ મજાનો સંકેત આપણને આપે છે અને એ છે કે વિચારણા એ મનમાં થાય છે અને આપણને એક પ્રશ્ન કર્યો કે તિજોરી એમાં શું મૂકી શકાય, વેસ્ટ કે બેસ્ટ. આપણા ઘરની તિજોરી હોય એમાં વેસ્ટ મુકાય કે બેસ્ટ મુકાય. જે કઈ કિંમતી છે, જે કઈ જર જવેરાત છે, જેનું મૂલ્ય ખૂબ છે, જે લાંબા સમય સુધી ક્યાંક ને ક્યાંક આપણને સાચવે છે એવી વસ્તુ મુકાય કે જે આવતીકાલે ગાર્બેજમાં કરવાનું છે તે મુકાય. શું મુકાય? વિનયજી મહારાજ આપણને એમ કહે છે કે આપણું મન એ વખાર નથી, તિજોરી છે. આપણું મન એ વખાર નથી, એ તિજોરી છે, એ વેસ્ટ બિન નથી, એ બેસ્ટ વસ્તુ રાખવા માટેનું એક સાધન છે. અને એટલા માટે સવારે જાગીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી એક ક્લાસિફિકેશન થતી જાય વિચારણામાં કે આ વિચારણા ઉત્તમ છે, કીપ ઇટ ઇન સેફ, આ વિચારણા ટેમ્પરરી છે. દાખલા તરીકે કસે ગયા અને કોઈકે અપમાન કર્યું, તરત જ એક બાયફર્કેશન કરી લેવાનું કે આજે મને દુઃખ લાગ્યું, સંસારી માણસ છું, હું સાધુ પણ નથી, હું યોગી પણ નથી, અને કદાચ મને કોઈકે કહ્યું ને ખોટું પણ લાગી ગયું છે, તો હવે એ જે ખોટું લાગવાનો જે ભાવ હતો એ તિજોરીમાં મૂકવા જેવો છે કે ના? પેલું એક હિન્દી પિક્ચરમાં ગીત આવતું હતું, ખબર છે, બચ્ચે મન કે સચ્ચે, એમાં એક પંક્તિ બહુ મને ગમતી વારંવાર, ઝઘડા કિસી સે નહીં, પેલું શું કે છે ને, પલ મે હી બાત કરે, કોઈકને યાદ હોય તો મને સેજ કેજો. હા, દુસરે હી પલ મે બાત કરે, બચ્ચે મન કે સચ્ચે, એટલે કોકની સાથે સેજ થયું પણ બીજી મોમેન્ટે એની સાથે રમી શકે, કારણ કે પોતાના ચિત્ત તંત્રની અંદર એ સંઘર્તું નથી કે આ દુશ્મન છે મારો અને મારું નેગેટિવ કર્યું છે. અને એટલા જ માટે બાળકને પ્રભુનું જે સ્વરૂપ કહ્યું છે એ આ અર્થમાં કહ્યું છે, કેવળ એની વયના કારણે નહીં પણ એની અજ્ઞાતપણે મળી ગયેલી આ શક્તિના કારણે, સમજણ નથી કદાચ પણ એ શક્તિ એની પાસે છે. એમ કોઈકે અપમાન કર્યું, કોઈક ન ગમતું કશુંક આવી ગયું, કોઈક જમવામાં આપણે ધાર્યું તું ઈડલી અને આવી ગયા સમોસા, કઈ પણ બન્યું, તો તરત જ ક્લાસિફિકેશન થાય કે આ મારા ચિત્તમાં મૂકવા જેવું છે કે ને વેસ્ટબિનમાં મૂકવા જેવું છે. અને આ વિનય વિજય મહારાજ એમ કે છે, આપણું મન એ તિજોરી છે, માટે ઉત્તમ વિચારણાઓ વારંવાર કરવાની. રાગ ભૈરવી, કયો ભૈરવ આવ્યો, ભૈરવી પાના નંબર 30. જનયતિ દુરંતો ધવ ઇતો લોભ શોભં
જનયતિ દુરંતો ધવ
ઇવોલ્લસલ્લાભાંભોભી કથમપિ ન શક્ય સમયિતુમ
કથમપિ ન શક્ય શમયિતુમ
ઇતસ્તુષ્ણાક્ષાણાં ત્રુદતિ મૃગતુષ્ણેવ વિફલા કથમ સ્વસ્થે સ્થેયમ વિવિધ ભય ભીમે ભવવને
કથમ સ્વસ્થે સ્થેયમ વિવિધ ભય ભીમે ભવવને
ગલત્યેકા ચિંતા ભવતિ પુનરન્યા તદધિકા
ગલત્યા કા ચિંતા ભવતિ પુનરન્યા તદધિકા
મનોવાકાયેહા વિકૃતિ રતિ રોષાતરજસ
મનોવાકાયેહા વિકૃતિ રતિ રોષાતરજસ
વિપદ્ગર્તા વર્તે જટિતિ પતયાલો પ્રતિપદમ
વિપદ્ગર્તા વર્તે ઇટિતિ પતયાલો પ્રતિપદમ
ન જંતો સંસારે ભવતિ કથમાપ્યર્તિ વિરતિ
ન જંતો સંસારે ભવતિ કથમપિ વિરતિ
બધા સાથે ગુજરાતીમાં समेनालाभादिक जलथ की लोभ अग्नि वड़ी पीड़े तृष्णा मुग्र जल समिया विषयनी पड़े नेत्रो झाझा विविध कलहे विश्व सड़गे कई रीते प्राणी भववन मही स्वस्थ ज रहे घना यत्ने चिंता तन धन तनी एक समति उगे चिंता बीजी नवमन तनी शांति मरती अरे दुखो केरा सगन सहसा मेघ उमटे छता वैराग्या नरमन अहो केम न वड़े सहे माता केरा अशुचि उदरे जीव विपदा गणा कष्टे जन्मे क्षणिक सुख मामस्त बनता ग्रसे त्या तो पेली परिचित जरा मृत्यु भगिनी छता प्राणी नाया सुखद धरता धर्म धरणी
संसार भावनाना मंगलाचरणना श्लोक द्वारा विनय विजय महाराज एक प्रश्न करे छे कि हे जीव क्यारेक आवी शांत पड़ोवा तू तारी जातने आ विचारणामा वारंवार स्थिर कर आ संसार ए ऊपर थी लगाड़ेला वरख नी अंदर नी जे वास्तविकता छे भले तू व्यवहार मा छे भले तू संसार लईने बैठो छे भले तू पत्नी पति पुत्र परिवार एनाथी विटळायेलो छे पण ए बधा थी थोड़ी क्षणो आत्मानी साथे बेसी અને વિનય વિજય મહારાજ આપણને એમ કહે છે કે હે જીવ તું સંસારનું જે આ સ્વરૂપ છે એનો ક્યારેક શાંતિથી વિચાર કરશે તો તને જ આપોઆપ પ્રશ્ન થશે કે આટલી બધી દારૂણ સ્થિતિ અને એ દારૂણ સ્થિતિની વચ્ચે હું અંદરથી સુખી કઈ રીતે રહી શકું કારણ આ સંસાર એક આખું વન છે અને એ વનની અંદર લોભનો દાવાનળ સળગી રહ્યો છે એ વન ક્યાંય બહાર નથી શોધવાનું એ વન આપણું પોતાનું આંતરવન છે તમારો ને મારો અનુભવ છે જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે હશે કે આટલું મળી જાય તો પર્યાપ્ત છે એટલે પહોંચ્યા શું અને પછી એમ થાય આટલાથી તો શું થાય આ તો બેઝિક છે હવે થોડું આટલું હોય તો વધારે સરસ જીતની કમ ઈચ્છાએ જિસકી સુખી મનુજ વહ ઇતના તન પશ પોષણ કે લીએ ચાહીએ ભલા જગત મેં કિતના જીતની કમ ઈચ્છાએ જિસકી સાચું કહું આચારાંગ સૂત્રો વગેરેની અંદર તો આપણા માટે શબ્દ મૂક્યો છે ઈચ્છાઓ આગાશો આપણી ઈચ્છાઓ જે છે એ અનંત આકાશ જેવી છે અને જ્યાં સુધી સમ્યક જ્ઞાનની સમજણ ન પ્રગટે ત્યાં સુધી વાસ્તવિક તત્વ તરફ આપણી ગતિ જ થતી નથી કે ઈચ્છાઓથી મારે વિરામ પામવો છે. 24 કલાક એની અંદર ઈચ્છાઓનો કદાચ કાઉન્ટિંગ કરીએ તો થાકી જઈએ. એટલી ઈચ્છાઓ, થોડું આ મળે તો સારું, થોડું આ થઈ જાય તો સારું. એક ઈચ્છા પતે નહીં અને બીજી 4 ઈચ્છાઓને જન્મ આપે. એટલે સરસ શબ્દ મૂક્યા છે, કિંતુ મન કી કથા વિચિત્ર હે, ક્ષણ ક્ષણ સ્વપ્ન સજાતા, લાભ ઉસે જીતના મિલતા હૈ ઉતના લોભ બઢાતા. આપણું મન એક ઈચ્છા પૂરી થાય ન થાય, અને એટલે આ સમુદ્ર કિનારે આજે વિનય વિજય મહારાજના વચનોને લીધા પછી થોડી બહાર પણ જો નજર કરીએ તો બધી જ ઘટનાઓને સમુદ્ર આપણને પૂરક રીતે સમજાવે છે. જોજો, એક મોજું જન્મે અને એક મોજું સમાપ્ત થાય એ પહેલા 9 મોજું જન્મ આપી દે. એક મોજું જન્મે, નાના હતા ત્યારે એમ હતું, એજ્યુકેશન સારામાં સારું થઈ જાય ને પછી શાંતિ, એક એક આઈટીની એક્ઝામ સરસ થઈ જાય ને, એક મેડિકલની એક્ઝામ થઈ જાય ને પછી શાંતિ, જીવનમાં બીજું કાંઈ નહીં. એ એક્ઝામ પૂરી થાય ન થાય અને નવી 4 ઓપોર્ચ્યુનિટી મનમાં તરત તૈયાર થાય, આ થઈ જાય ને પછી શાંતિ, એક સારી કન્યા મળે ને પછી શાંતિ. વાસ્તવિક રીતે આપણો અંગત અનુભવ શું છે? કોઈ પણ ઈચ્છા પૂર્ણ થાય તો અતૃપ્તિ વધે છે કે સંતોષ મળે છે? કોઈ પણ ઈચ્છા પૂરી થાય તો અતૃપ્તિ વધે છે કે સંતોષનો ઓડકાર આવે છે? શું થાય છે? અતૃપ્તિ જ વધી છે, કારણ કે ઈચ્છાનો મૂળભૂત સ્વભાવ અતૃપ્તિ છે. અને એટલા માટે આજે સમ્યક તપનો દિવસ છે, નવપદજીની ઓળીનો. અને સમ્યક તપના દિવસમાં ઉપાધ્યાય યશો વિજય મહારાજે નવપદજી ઓળીના રાસમાં શબ્દો આપ્યા. આપણે કહીએ કે આજે મેં આંબેલનો તપ કર્યો છે, એને વ્યવહાર નહીંથી કહ્યું, એને વ્યવહાર નહીંથી કહ્યું કે આ તપ છે, એને નિશ્ચયથી તપ ન કહ્યો. કેમ? તો કે નિશ્ચયને પૂછવામાં આવ્યો કે વાસ્તવિક તત્વથી તપ શું, વ્યવહારથી જે તપ કરીએ છીએ એ અંદરના તપને પામવા માટે કરીએ છીએ, માટે તપ કર્યો છે. અંદરના તપને, આપણે અહીંયા આ જગ્યા પર ગઈકાલે પણ કોઈ બોલ્યું કે તીર્થમાં બેઠા હોય એવો અહેસાસ થાય છે, આવો શબ્દ કોઈ બોલ્યા તો એ વાત એમની અનુભૂતિ સાચી કે તીર્થમાં બેઠા હોય એવો અનુભવ થયો. પણ એ તીર્થમાં કયા તીર્થમાં આપણે બેઠા? જ્ઞાન તીર્થમાં બેઠા. માટે આખું પરિસર તીર્થ જેવું બન્યું. જો આ જ જગ્યાએ આપણે ન વિનય વિજય મહારાજને પધરાવ્યા હોત, ન આપણે આ ગ્રંથ પધરાવ્યો હોત, ન આપણે બહુમાનપૂર્વક બેસવાની કોશિશ કરી હોત, તો આ પિકનિક સ્પોટથી વધારે શું છે? વાત સાચી કે ખોટી? હા, તમને અને મને પ્રામાણિકપણે આ 20-22 કલાક લગભગ પસાર થવાના અહીંયા આપણને બધાને. 20-22 કલાકમાં તમે યાદ કરજો, લગભગ કશાય થયા નથી આપણને. સૂક્ષ્મ ચાલ્યા કરે ભલે, પણ આપણો ક્રોધનો સ્વભાવ હશે તો અહીંયા ક્રોધ એવો આવ્યો નથી. આપણી શરીર, મને 2 ભાઈઓ જે સવારે મળ્યા, મને કે આશ્ચર્ય, બધા 6:15 આવીને બેઠા છે. મને કે હવે સાચું કેજો, આ રીતે જાગવાની અને પ્રમાદ છોડવાની આપણી ટેવ તો નથી જ ને? હા, વાત સાચી ને? પણ આ તીર્થ એટલે કે જ્ઞાનની પાસે આવી રીતે જવાના કારણે આપોઆપ આપણને અનુભવ કરાવે એમ વાસ્તવિક રીતે ઉપવાસ, એકાશનું, બેસણું, આંબેલ, જે કંઈ પણ છે એ તપમાં જવા માટે કરાય છે, માટે તપ છે. તો કે તપ શું છે? ઈચ્છા રોધે સંવરી, ઈચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે.
પરિણતિ સમતા યોગે રે તપતે એહી જ આત્મા તપતે એહી જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે રે વર્તે ઈચ્છારોધે સંવરી ઈચ્છારોધે સંવરી
આજે તપપદની આરાધના પણ છે આ ગાથા ઉપાધ્યાય યશો વિજય મહારાજે આપી છે બે મિનિટ આ ઈચ્છાની વાત નીકળી માટે હું અને તમે આજે પ્રકૃતિના એ પરિસરમાં બેસી આ વિનય વિજય મહારાજ એમને ચરણમાં બેસીને કહીએ કે હે ભગવાન અમારો આ મનુષ્ય જીવન એમાં સમ્યક તપનું મંગલાચરણ થાય આજે કોઈને એમ થાય કે મારાથી આંબેલ નથી થતું કોઈને એમ થાય કે મારાથી આજે ઉપવાસ નથી થતો અને છતાં તપ તો કરવો છે તો કે તપ શું થશે તો કે આજે જેટલી ઈચ્છાઓ જાગે એને મેં સંવરણ કરવાનું સંવરણ શબ્દ એ પ્રભુના શાસનનો લોકોત્તર શબ્દ છે કારણ જેટલી ઈચ્છા જાગે એના માટેના ત્રણ રસ્તા પ્રસિદ્ધ છે એક રસ્તો છે દમન દમન એટલે દાબી દેવી ઈચ્છા બીજો રસ્તો છે શમન એને આપી દેવું એટલે ઈચ્છા પૂરી થઈ જાય અને ત્રીજો રસ્તો છે સંવરણ ઈચ્છાને સમજણ પૂર્વક વાળી લેવાની જે લોકોએ દમનનો રસ્તો અપનાવ્યો એની ઈચ્છાઓ સમય જતા સ્પ્રિંગની જેમ ઉછળી અને વધારે વધારે એને લઈ ગયા અંદર જે લોકોએ સમનનો રસ્તો અપનાવ્યો અને એમ કહ્યું કે એક ઈચ્છા પૂરી થઈને આપણે ખાઈ લો પછી શાંતિ આજ સુધી ક્યારેય કોઈને શાંતિ થઈ નથી કારણ કે ઈચ્છા એ ઘી છે અગ્નિ છે એમાં જેટલું પણ નાખીએ એમાં ઘી એટલે અગ્નિ વધુ પ્રજ્વલિત થાય પહેલા ઈચ્છા કેટલી હતી એક નાનકડું કંઈક ઘર મળી જાય તો સારું પણ પછી ઈચ્છા થાય ના ના બંગલો તો બરાબર હોવો જોઈએ ઈચ્છા એને પૂર્તિ કરવાની જેણે જેણે કોશિશ કરી એનો ભોગ વધતો જ ગયો કારણ કે ઈચ્છાનો સ્વભાવ એ છે એનું સંવરણ કરવાનું આપણે સવારે જાગીએ અને ઘરમાં કાજો કચરો જે કંઈ પણ કરીએ ને સાવરણી લઈએ ને અને સાવરણી લઈને ધીમે 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 જે કંઈ કચરો છે એને ભેગો કરીએ અને પછી એ કચરાને ડસ્ટબિનમાં મૂકી દઈએ બસ ઉપાધ્યાય ભગવંત એમ કહે છે કે જ્ઞાનરૂપી સાવરણીથી મનમાં જાગતી ઈચ્છાઓને એના યોગ્ય સ્થાને ગોઠવી દેવી એનું નામ સંવરણ છે આંબેલ કરવા બેઠા અથવા જમવા બેઠા અને આપણી ઈચ્છા હતી કે આ પાપડ મને બહુ ભાવે છે અને પાપડ પીરસતો પીરસતો આપણી જ આગળ આવ્યો અને એની ડીશમાં પાપડ અટકી ગયા હવે તે વખતે મનમાં બે વિકલ્પ આવે અરે ભાઈ જલ્દી લાવ ની પાપડ તો લાવ યાર કેટલી વાર થઈ અહીંયાથી કેમ અટકી અહીં બાકી છે આવું બધું બોલવાનું મન થાય અને બીજી બાજુ મનમાં એમ વિચાર આવે એક દિવસ પાપડ ન ખાધો એમાં મારા આરોગ્યને પણ પ્રશ્ન નથી સ્વાદને પણ પ્રશ્ન નથી નહીં હશે તો શું ફરક પડશે ચાલ આજે પાપડનો ત્યાગ કરું છું અને પછી તમે જોજો એક પ્રયોગ કરજો એ જ પાપડની થાળી વાળો બીજી થાળીમાં પાપડ લઈને આવશે પણ એ આવે તે પહેલા આપણે સંવરણ કરી લીધું હશે અને એનો ત્યાગ અંદર મનમાં સંકલ્પ થઈ ગયો કે આજે પાપડ નથી લેવો એટલે જેવો એ પસાર થશે ને અને તૃપ્તિનો એક ઓળકાર આવશે હવે જો દમન કરેલું હશે એ બે મૂકી જા પછી પાછો આવ્યો કે ન આવ્યો આ દમન હતું પાછો ન આવ્યો તો જો શમન હશે તો કે મૂકી જા ને ભાઈ પાપડ તો જોઈએ જ ને પાપડ વગર થોડું જમાય કે પણ જેવો પૂરો થશે એમ થશે બીજો પાપડ છે કે નહીં લાવ ને પણ સંવરણ કર્યું હશે તો લીધા વિના તૃપ્તિનો ઓળકાર આવશે વસ્તુ ભોગવીએ અને આનંદ જે મળે એ ક્ષણિક છે, અને વસ્તુનો ભોગવટો જ ન કરીએ અને જે આનંદ મળે એ શાશ્વત છે. વસ્તુ મળે અને ભોગવીએ એનો જે આનંદ છે ક્ષણિક છે, પણ વસ્તુ ભોગવીએ જ નહીં એમ કરીને ઈચ્છાને વાળી લઈએ અને એ જે આનંદ મળે એ કયો આનંદ છે? શાશ્વત આનંદ છે. અને ક્ષણિકના આનંદના ઓળકાર ખૂબ ખાધા, ચાલો હવેના વર્ષોમાં શાશ્વત ઓળકારની મથામણ તો કરીએ. આવી નાની નાની વાત, ઘણી બધી બાબત છે 24 કલાકમાં, અને એટલા માટે સરસ શબ્દો આપ્યા. કયા શબ્દો આપ્યા? ઈચ્છા રોધે સંવરી, ઈચ્છા રોધે પરિણતિ સમતા યોગે રે, પરિણતિ સમતા
યોગે રે,
તપતે એહી જ આત્મા, તપતે વર્તે નિજ ગુણ ભોગે રે, વર્તે નિજ ગુણ ભોગે રે. અનુસાર ગ્રંથની અંદર ઉપાધ્યાય યશોઈજી મહારાજે એક સરસ વાત કરી છે. પારકું ધન બીજાનો લાવેલો ઉછીનો દાગીનો એ પહેરવા કરતા પોતાનો દાગીનો પહેરવામાં હંમેશા ચિત્તને આનંદ વધારે આવે છે. વાત સાચી. કોકની ગાડીમાં બેઠા, ભલે ઓડી છે, હાઈએસ્ટ મોડલ છે, રોલ્સ રોય છે, બધું સાચું, પણ આપણને ખબર છે કે કેટલા મોમેન્ટ પૂરતી છે? 5 કલાક, 1.5 કલાક, 1 દિવસ, 4 દિવસ, 2 દિવસ, પછી તો ઘરે હોન્ડા સિટી છે તો હોન્ડા સિટીમાં જ બેસવાના છે. તો એ વખતે ઉપાધ્યાય અશ્વજી મહારાજે એક બહુ સુંદર વાર્તા કહી છે. એક ભરવાડણ છે, દૂધ આપવાનું કામ કરે છે. એક શેઠનતા એ દૂધ આપવા જાય છે. શેઠને ત્યાં દૂધ આપે છે એટલે શેઠાણી સાથે એને દોસ્તી જેવી થઈ ગઈ, બહેનપણા જેવું થઈ ગયું, સુખ દુઃખની વાતો કરે છે. એક દિવસ દૂધ આપવા ગઈ અને જોયું તો શેઠાણીએ જોયું કે એના મોઢા ઉપર થોડી ચિંતા હતી. જેની સાથે સ્નેહ બંધાય એના હૃદયને સમજવા માટે શબ્દોની જરૂર નથી હોતી. જેની સાથે સ્નેહ બંધાય એની પીડાને સમજવા માટે શબ્દોની જરૂર નથી હોતી. ઘણી વખત તો તમારો અનુભવ છે માતૃત્વનો, ત્રીજા રૂમમાં તમે કામ કરતા હો, આજુબાજુ રેડિયો વાગતો હોય, ટીવી ચાલતું હોય, કોલાહલ હોય, ઘણી બધી ચહલપહલ હોય, અને ગોળિયામાં સૂતેલું બાળક ખાલી નાનકડું પણ રુદન કરે ને, બીજા 25 જણના કાનમાં જાણે બહેરાશ આવી ગઈ હોય, પણ એની માતા જે હોય એની એટલી અંદરથી વેદના અંદર એને અહેસાસ કરાવે કે મારું બાળક રડે છે અને દોડતી જાય અને જુએ તો ખરેખર એનું બાળક રડતું હોય, આપણને પ્રશ્ન થાય કે આ ત્રીજા માળે ત્રીજી રૂમમાં આટલા કોલાહલની વચ્ચે તમને કેવી રીતે સમજાઈ ગયું કે મારું બાળક રમે છે, તો કે નાળનો સંબંધ છે, લોહીનો સંબંધ છે, અને માટે એક દૂર સુધી પણ એની પીડાનો અહેસાસ થઈ જાય એમ આ ભરવાડણ છે એના ચહેરા પરની વેદના જોઈ એટલે પૂછ્યું કે બેન આજે કેમ ચિંતામાં છે? અને તે વખતે પેલી બેન કહે છે કે 4 દિવસ પછી દીકરીના લગ્ન છે એટલે થોડી વ્યવસ્થાની ચિંતામાં છું કે કેમ બધું ગોઠવીશું, જાન આવશે સાચવવાની, અમારામાં તો આવું બધું હોય આમ તેમ. એટલે શેઠાણી એમ કહ્યું કે તો દાગીના બાગીના છે કે નહીં તારી પાસે? તો કે ભાઈ અમારી પાસે તો શું હોય, થોડા ઘણા છીપલા હોય, થોડી ઘણી જે કઈ હોય તે પહેરી લઈએ. તો કે નાના એવું હોય, ઉભી રે 2 મિનિટ ઉભી રે. અંદર ગઈ, 2-3 મોતીની માળા લાવી અને મોતીની માળા એને ભરવાડને આપી કે આ રાખ તારી પાસે. પેલી ગદગદ થઈ ગઈ, ગમી પણ ખરી, રાખી પણ લીધી, અને રાખી લીધેલી માળાથી એને પ્રસંગ સરસ શોભાવ્યો. પણ પ્રસંગની દોડધામમાં ગોથવણમાં કંઈ પણ થયું અને તે વખતે માળા ક્યાંક મુકાઈ ગઈ. જેવો પ્રસંગ પૂરો થયો, ખાનદાની તો હતી જ, એટલે જેવો પ્રસંગ પૂરો થયો એટલે માળા પહેલી શોધે છે, પણ ક્યાંક આડે અવડે જે મુકાઈ ગઈ હશે એટલે માળા મળી નહીં. અને તે વખતે માળા ન મળી એટલે એટલી ચિંતા થઈ, થાય કે ન થાય, હા, અને એટલી ચિંતા થઈ કે ચિંતામાં ને ચિંતામાં એને વેદના એટલી થઈ કે મારા બાપ શેઠાણીને મોડું શું બતાવીશ, અને એટલે ગામ છોડી દીધું, ઘર છોડી દીધું, અને એને કમાવાની મહેનત ચાલુ કરી કે એકાદ કોઈક સારી મોતીની માળા કસેથી ખરીદું અને જે દિવસે પૈસા આવશે એ દિવસે શેઠાણીને આપવા જઈશ અને ત્યારે મોડું બતાવીશ. 10 વર્ષ લગભગ મજૂરી કરી, થોડા પૈસા ભેગા કર્યા, એક સાચા મોતીની માળા એને ખરીદી અને ખરીદીને શેઠાણીને મળવા ગઈ. અને શેઠાણીને મળવા ગઈ તે વખતે શેઠાણી કહે, અરે તું ક્યાં ગઈ હતી, કેટલા વખતથી તને શોધતી હતી, તું ક્યાં? કે માફ કરજો, પહેલી વાત પછી બીજી બધી વાત, આ તમારી માળા લઈ લો. પેલી શેઠાણી કહે છે, આ મારી ક્યાં માળા છે? તે કે તમારી નથી, મને ખબર છે, એ ખોવાઈ ગઈ હતી એટલે મેં નવી ખરીદી છે, સાચી છે, કિંમતી છે, હું આને ત્યાંથી ખરીદીને લાવી છું, તમારા જેવી જ, આના જેવી જ હશે તમારી પણ, તમે રાખી લો. કરુણતા તો શું છે ખબર છે? પેલી શેઠાણીએ એને હસતા હસતા કહ્યું, ભલી રે બાઈ, આટલી કિંમતી માળા મેં ક્યાં તને આપી હતી, મેં તો ફટકિયા મોતી એટલે કે ખોટા મોતીની માળા તને આપી હતી જે છોકરાઓ રમતા હતા. અને તે વખતે ભરવાડણ આમ હાથ દઈને કહે છે, ભલી રે મારા બાપ, ફટકિયા મોતીને સાચા મોતીની માળા સમજી અને 10 વર્ષ જિંદગીના ઘસી નાખ્યા એ આ માળા મેળવવા માટે. અને ઉપાધ્યાય યશોવીજી મહારાજ આપણને એમ કહે છે કે આ સંસારના દેખાતા સુખ અને દુઃખ એ ફટકિયા મોતી જેવા છે, એને મેળવવા માટે આત્માના આનંદના સાચા મોતી જેવા વર્ષો એમને એમ પૂરા કરી નાખ્યા. થોડુંક મળ્યું તો ઈશું, ન મળ્યું તો ઈશું, પણ એ ફટક્યા મોતી મેળવવા માટે એક સારી ગાડી, એક સારો બંગલો, એક સારો પરિવાર, છેલ્લે તો ફટક્યા મોતી જ છે ને, હા. અને એ ફટક્યા મોતીને માટે કિંમતી એવો, હવે આ શબ્દ આવ્યો કે ઈચ્છા રોધે સંવરી પરિણતિ સમતા યોગે રે, એનો અર્થ શું? કે ઈચ્છા એ મનના ઘરની છે. કોના ઘરની છે? મનના ઘરની જ છે ને. અને મન અને આપણે આત્મા એ ભિન્ન છે. મન અને આત્મા એ શું છે? ભિન્ન છે. ચેતન જ્ઞાન અજવાળીએ સજ્જાઈમાં ઉપાધ્યાય યશોજી મહારાજે શબ્દો વાપર્યા છે, દેહ મન વચન પુદગલ થકી ભિન્ન છે તે તુજ રૂપ રે, દેહ મન વચન પુદગલ થકી ભિન્ન છે તે તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે, ચેતન જ્ઞાન અજવાળી. બે મિનિટ માટે ચિત્તમાં સવાલ ઉભો થાય, મનમાં આપણને એમ થાય કે જો મન જ આપણું નથી તો મનમાં વિચારણા કેમ કરવાની? આપણે વાત તો મનમાં કરીએ છીએ. તો કે મનની અંદર અંતઃકરણ છુપાયેલું છે, અને એટલા માટે મનને ભેદીને જ્યારે વિચારણા સ્થિર બને ત્યારે એ સંસ્કાર બને. જે વાત વારંવાર વિચારવામાં આવે એ વૃત્તિ બને, ટેવ બને. આજે વહેલી સવારે જાગીએ અને આપણને એક નાનપણથી વિચાર આવેલો કે સવારે જાગીને બ્રશ કરવાનો, નાનકડો વિચાર, તો સવારે હવે જાગતાની સાથે વિચાર પણ ન કરવો પડે, સીધું ખોલીએ, બ્રશ કાઢીએ, તરત જ બ્રશ કરી લઈએ, તો એ શું બની ગઈ? આદત બની ગઈ. શું બની? આદત બની ને. આજે આપણે જે કંઈ પણ જીવીએ છીએ એમાં 70% આપણી આદત થઈ ગઈ ને. હવે આપણે ભૂખ લાગે ત્યારે જમીએ કે ટાઈમ થાય ત્યારે જમીએ? બહુ ઓછા કેસમાં. યાદ તો કરો કે ભૂખ લાગી હોય ને જમવા બેઠા હોય, હું સવારે 10 વાગે જમું છું, એ આદત બને. એટલે 10 વાગ્યા એટલે ટેબલ પર બેસી જવાનું. વાત સાચી કે ખોટી? એટલે જે વિચારણા વારંવાર થાય એ શું બની જાય? વૃત્તિ, આદત, હેબિટ. પછી જે વાત વારંવાર સેવવામાં આવે એ વાત સંસ્કાર બની જાય, અને જ્યારે આપણે આયુષ્ય પૂરું કરશું, આ શરીર છોડશું, એની સાથે આદત પણ જશે, છૂટી જશે, મન પણ છૂટી જશે, પણ સંસ્કાર જે બન્યો છે આપણી સાથે આવશે. જે સંસ્કાર છે એ આત્માના પ્રદેશ સાથે જોડાય છે, માટે એ સાથે આવશે. હવે આપણે વાત વિચારીએ કે તપ એટલે શું? તો એમણે જે શબ્દ વાપર્યો, વર્તે નિજ ગુણ ભોગે રે, ઈચ્છા ગમે તેટલી સુંદર હોય પણ એ મનના એટલે પારકા ઘરની છે, અને ઈચ્છા નથી ભોગવવી માટે જે સંતોષ આવે છે એ આત્માના ઘરનો છે, અને એટલે આત્માના ઘરનો સંતોષ છે માટે એ આનંદ કાયમી છે, અને ઈચ્છા ગમે તેટલી સરસ હોય પણ એ પારકા ઘરની છે, કારણ કે મનમાંથી જાગેલી છે. અને એટલા માટે આ સંસાર ભાવનાના પહેલા સ્મરણમાં, પહેલા શ્લોકમાં એમણે કહ્યું કે કેટલા સુંદર શબ્દો આપ્યા છે એની ગીતના, ભૈરવી રાગ પાના નંબર 34.
સંસારમતિ દારુણમ કલય, સંસારમતિ દારુણમ જન્મ मरण दिय भय भीत रे। कलये संसारमति दारुणम्, कलये संसारमति दारुणम्, कलये संसारमति दारुणम्, कलये संसारमति दारुणम्।
जन्म मरणादि भय भी संसार मति दारुणो,
कलय संसार मति दारुणो,
कलय संसार मति दारुणो,
कलय संसार मति दारुणो। मोहरि पुण्यः सगल ग्रहम्, पदम विपदमुपनिधर
ए कलय संसार मति दारुणो,
कलय संसार मति दारुणो।
साध
हे जीव, આ સંસારમાં ડગલે ને પગલે હું નજર કરું, આખા સંસારમાં બધાની પીડાનો વિચાર કરું, કોકને રોગની પીડા, કોકને ધનની પીડા, કોકને યૌવનની પીડા, કોકને વૃદ્ધત્વની પીડા, કોકને મૃત્યુની પીડા, કોકને માનની પીડા, કોકને અપમાનની પીડા, કોકને અતૃપ્તિની પીડા, ચારે તરફ લોભ, ચારે તરફ કશાય, એકનો એક દીકરો અને દીકરા થકી ક્ષણ માટે એના જન્મ વખતે આનંદની પીડા, અને એ જ દીકરો મોટો થઈને જ્યારે વૃદ્ધાશ્રમમાં તમને કે મને મોકલે તે વખતે આવો દીકરો ક્યાં જન્મ આપ્યો એવી વેદનાની પીડા, ધન મેળવતા પહેલા ચિંતા, ધન મેળવતી વખતે ચિંતા, મળી ગયેલું ધન ચાલ્યું ન જાય એની ચિંતા, અને ચાલ્યું ગયેલું ધન પાછું કેમ આવે એની ચિંતા। આ સંસાર એટલે કેવળ ચિંતાનું સતત પ્રોડક્શન, કેવળ ચિંતાની જાણે ફેક્ટરી। સવારે જાગીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધી, એટલું જ નહીં રાત્રે સૂતા હોઈએ એમાં પણ અજાગ્રત મનની અંદર અનેક ચિંતાઓ, અને એ ચિંતાઓના ઘેરાવામાં ઘેરાયેલો જીવ, વિનય વિજય મહારાજ એમ કહે છે કે આ સંસારનું જે વાસ્તવિક સ્વરૂપ છે, હે જીવ તું કલય સંસાર મતિ દારુણમ, જે દારુણ છે ઉપરથી સોનાનો વરખ ભલે લાગ્યો હોય પણ અંદરથી સડી ગયેલું એનું જે સ્વરૂપ છે, જે અમે કેવળ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જોયું અને આપણને બધાને આપણા હિત માટે બતાવ્યું કે આ સંસારમાં ભલે જીવવાનું થાય, આ સંસારમાં ભલે રહેવાનું થાય, પણ આ સંસારમાં ડૂબવાનું ન હોય. કારણ ડૂબવા માટેની આ મજાની જગ્યા નથી. માતાના ગર્ભમાં જઈએ અને અશોચી એકલી, એમાં નવ નવ મહિના રહીને બહાર જન્મની પીડા. સાયન્સ એમ કહે છે કે મનુષ્યના શરીરની પીડાનું ક્લાઇમેક્સ એ બાળકને બર્થ આપતી વખતે સ્ત્રી અનુભવે છે. અને એ સ્ત્રીને મોહના કારણે હું એક માતા બની રહી છું એનો જે એક આનંદ છે, એના કારણે એ પીડાના અહેસાસથી પોતે બચી જાય છે. કારણ કે એને એવો તે વખતે ખ્યાલ આવે છે કે હું માતા બની છું, અને માટે અત્યંત વેદના હોવા છતાં એ એનો સામેથી સ્વીકાર કરે છે. કારણ કે એને મોહનો એક આવરણ છે કે હું મારી બાળક હોય, મારું આ હોય. તો વાસ્તવિક રીતે આખો જે સંસાર છે, વિનયજી મહારાજ આપણને એમ કહે છે કે ભલે જીવીએ પણ એનું સ્વરૂપ જો સમજી લઈએ, વન્સ વી નો ધ રોડ, પછી ડ્રાઇવિંગ કરતી વખતે ચિંતા ન થાય, આપણે ખબર પડે. આનો અર્થ આજે આપણી સાથે કોઈ મીઠો વ્યવહાર કરે. બીજી ગાથામાં સરસ લખ્યું છે, આવતીકાલે એ જ વ્યક્તિ આપણું અપમાન કરશે. આપણને એમ થશે કે ગઈકાલ સુધી તો મારી પ્રશંસા કરતા હતા અને આજે મહારાજ માટે એવું બોલે છે. પણ તે વખતે ખબર પડશે કે સંસારનું સ્વરૂપ આ છે. જેવો જેનો સ્વાર્થ પૂરો થશે, મારું પણ વાત વિચારો ને, મેં પણ જ્યારે જ્યારે મારો સ્વાર્થ કોઈએ સાધ્યો છે તો દુશ્મનને પણ મેં સરસ મજાનો બે શબ્દોથી પ્રશંસા કરી છે. અને મારો સ્વાર્થ ક્યાંક ગવાયો છે તો મારા ઉપકારી મા બાપને પણ મેં ગાળ દેતા શરમ નથી રાખી. મારો સ્વાર્થ તૂટ્યો, જે પત્ની એને હું પ્રાણ પ્યારી કહું, જે પતિ એને હું મારું સર્વસ્વ કહું, એ જ મારો પતિ, એ જ મારી પત્ની જ્યારે મારી ઈચ્છાને પૂરી નથી કરતા, જ્યારે મારા ગમાને સમજી નથી શકતા, તે વખતે એ ગમે તેટલા ઉત્તમ હોય તો એની સાથે કનિષ્ઠમાં કનિષ્ઠ વ્યવહાર કરતા મને શરમ પણ નથી આવતી. મારું જ ઉદાહરણ લઉં ને, કોકને શા માટે કહું? તો હું જો મારા સ્વાર્થથી ઘેરાયેલો છું તો આ સંસાર પણ આખો પોતપોતાના સ્વાર્થમાં ઘેરાયેલો છે. જેનો સ્વાર્થ જ્યાં સદાશે ત્યાં એની સાથે પ્રેમનો વ્યવહાર કરશે. જેવો સ્વાર્થ એનો પૂરો થશે એટલે ફરી પાછો ક્યાંક પોતાના માળામાં એ ચાલ્યો જશે. અને એટલા માટે હે જીવ, શાંત પળોની અંદર જ્યારે જ્યારે અવસર મળે, જ્યારે જ્યારે સમય મળે, તે વખતે સંસારના આ સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું. એક વાત તમને કહું, ફરી પાછો યાદ કરાવી દઉં, આ ચિંતવન કોક આપણી સાથે દુર્વ્યવહાર કરે ત્યારે કોકના માટે નથી કરવાનું, આપણા ચિત્તને ભાવિત એવું બનાવતા જવાનું કે આવી ભાવનાનો વિચાર કરતા કરતા. ઉપાધ્યાય ઈશ્વરજી મહારાજે લખ્યું છે કે સંસારનું આ સ્વરૂપ સમજતા 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 જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આપણે ત્યાં અને ત્રીજી ગાથામાં એમણે વિનયજી મહારાજે કહ્યું કે ગઈકાલ સુધી જેની પાસે કઈ નહોતું એને આજે સંપત્તિ મળતા અભિમાનનું એનામાં એક કવચ ઉભું થાય. ક્યારેક દરિદ્ર બની જઈએ તો દીનતાનું ખપ્પર લઈને ફરીએ, ભાઈ સાહેબ કઈ કરો ને, ભાઈ સાહેબ કઈ કરો ને, આટલું કરી આપો ને, પછી પાછું નહીં કહીએ, આટલું માનો ને અમારું. સંસારના રંગમંચ ઉપર શેક્સપિયરની જે વાત છે ને કે આખું વર્લ્ડ એ સ્ટેજ છે અને વી આર ઓલ એક્ટર એન્ડ એક્ટ્રેસીસ. એક પાત્ર ભજવવા માટે આ દુનિયામાં આવીએ અને પાત્ર પૂરું થાય એટલે ફરી પાછા આપણી ગતિમાં ચાલ્યા જઈએ. તમને ખબર છે સ્ટેજ ઉપર રામ અને રાવણનું યુદ્ધ કરનારા બંને જણા સ્ટેજ પરથી નીચે ઉતરે ને એટલે સાથે કોફી પીતા હોય છે. કોફી પીતા હોય ને હીરો અને વિલન એની એવી ફાઇટિંગ સ્ટેજ ઉપર સ્કીન ઉપર બતાવે, લોહી લુહાણ થઈ ગયેલો બતાવે પેલો વિલન, અને નીચે ઉતરી અને એકબીજા ગપ્પા મારતા સાથે ફરતા હોય એવું મળે છે. કેમ મળે છે? બીકોઝ બંનેને ખબર છે કે આપણે જે કંઈ કર્યું એ શું હતું, પ્લે હતું, ડ્રામા હતો, નાટક હતું. વિનય મહારાજ કહે છે કે એ 3 કલાકનું નાટક હતું, આપણું આ 30 વર્ષનું કે 50 વર્ષનું કે 70 વર્ષનું નાટક છે. આફ્ટરઓલ આપણે બધા માત્ર પાત્ર ભજવીએ છીએ, આની ખબર પડે તો જ્યારે નીચે મળીએ ત્યારે તે વખતે કશાય ન થાય એની સાથે સરસ મજાની ચા પી શકીએ. કેમ પી શકીએ? એટલે જેણે આપણું અપમાન કર્યું એની સાથે પણ પ્રેમથી વર્તન કરી શકીએ. કેમ? તો કે અપમાન એ એના પ્લેનો એક રોલનો ભાગ હતો. એણે મારો તિરસ્કાર કર્યો એ એના ભાગે આવેલા રોલ. કર્મની ગણિતની થિયરીમાં અત્યારે નથી જતા, પણ એક વાત સમજી લેજો, તમને કે મને આજે કોઈ અનુકૂળ થાય છે એ પણ કર્મનો એક હિસાબ છે, તમને કે મને કોઈ આજે પ્રતિકૂળ થાય છે એ પણ કર્મનો એક હિસાબ છે. ક્યારે ક્યાં તમને ખબર છે, પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં પાર્શ્વનાથ ભગવાનના ભવ કેટલા, સમ્યક દર્શન પામ્યા પછી કેટલા ભવ? 10 ભવ છે. પાર્શ્વનાથ પ્રભુના ભવ કેટલા? 10 ભવ છે. તો છેલ્લા ભાવમાં પેલો મેઘમાળી જે ઉપસર્ગ કરે છે, બહુ પ્રસિદ્ધ કથા છે, બહુ પ્રસિદ્ધ ચિત્ર છે કે ભગવાન આમ ધ્યાનસ્થ ઉભા છે અને ભગવાનની ઉપર જે વરસાદના ઉપદ્રવો કરે છે એનું કારણ ખબર છે શું છે? આજે વાત નીકળી છે એટલે કહી દઉં, એક તત્વ એવું છે જેની સાથે વર્તુળનો પ્રારંભ થાય એની સાથે વર્તુળ પૂરું કર્યા વિના કેવળ જ્ઞાન ન થાય. પછી એ રાગનું હોય કે દ્વેષનું હોય, જેટલી ડાપણ ઉગે એટલા વર્તુળ ઓછા કરવાના. આ વાત સ્પષ્ટતાથી કરું, તમે ગઈકાલે મને યાદ કરાવ્યો ને, વધારે સ્પષ્ટતાથી કરું. આવા કોઈ પણ પદાર્થ નીકળે અને કોઈ પણ કારણસર ન સ્પષ્ટ થાય નિરલભાઈ, તો સહેજ આંગળી ઊંચી કરજો. એટલા માટે કે મને એટલું સમજાશે કે આ પદાર્થ હજી વધારે સ્પષ્ટ સમજવો છે. આપણે ક્યાંય દોડવું નથી, પણ જે કરીએ એને ઉત્તમતાથી સમજવાની કોશિશ કરીએ. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલો ભવ અને બે ભાઈઓ કમઠ અને મરુભૂતિ. હવે આ ઘટના કેવી છે વિચાર કરજો. આ ઘટના કેવી છે? પાર્શ્વનાથ ભગવાનનો જીવ એ નાનો ભાઈ છે. પાર્શ્વનાથ ભગવાનના મોટા ભાઈ એ જે એ ભવની વાત કરું છું, પહેલો ભવ, એને પોતાના નાના ભાઈની પત્ની સાથે સ્નેહ થયો છે. એટલે પોતાની પત્ની અને પોતાના મોટા ભાઈ એ બે વચ્ચે સ્નેહના અંકુરા ફૂટ્યા છે, પોતાને ખબર નથી. એટલે મોટો ભાઈ એને કોકને કોક કારણે પરદેશ વારંવાર કામ માટે મોકલી આપે છે, અને આ એટલા ગુણિયલ એવી ઉત્તમતા કે જેને મનમાં નબળો વિચાર જ નથી આવતો, એટલે તરત જ પોતે બહાર જાય, પોતાના કામ કરે, બહુ વાર લાગે એટલે પછી જ્યારે આવે ત્યારે ગામના લોકો એને એમ કે ભાઈ તું બારગામ જે રહે છે ને એમાં કઈ કાળું છે દાળમાં, આ તારી પત્ની અને તારા મોટા ભાઈ એ બંને પતિ પત્નીની જેમ જીવે છે અને એમને તું નડે છે માટે તને મોકલે છે. નિતિનભાઈ બિલકુલ આ પહેલો ભાવ છે ભગવાનનો. આપણને જે ભગવાન મળ્યા છે, આપણને જે અરિહંત મળ્યા છે, એમની જન્મજાત ઉત્તમતાઓ શું છે એનું એક ચિત્ર મળે. શાસ્ત્રોમાં વર્ણન લખ્યું છે કે એમને દુઃખ થયું, પણ શાનું દુઃખ થયું ખબર? પોતાના મોટા ભાઈ વિશે કોઈ અઘસાતું બોલે છે અને પોતાના મોટા ભાઈનું માન ગણાય છે એનું દુઃખ થયું. દિનેશભાઈ થયું ત્યાં લખ્યું છે પ્રશ્ન ચરિત્રમાં કે લોકોએ જયારે આવી વાત કરી ત્યારે અંદરથી દુઃખ થયું, પણ એ દુઃખ શાનું થયું? પોતાની પત્નીને માટે કે પોતાના મોટા ભાઈના વ્યવહાર માટે ન થયું, પણ પોતાના મોટા ભાઈને લોકોની વચ્ચે એમની આબરૂ ઇજ્જત એને બટ્ટો લાગી રહ્યો છે એની વેદના એમને થઈ. અંદરથી થયું કે હું શું કરું જેથી મોટા ભાઈનું આવું ન બોલાય, શું કરું શું કરું, પણ મોટા ભાઈને આવી વાત કહું કેવી રીતે, મને મર્યાદા નડે છે. મોટા ભાઈને અમુક વાત કરતી વખતે મને મર્યાદા નડે છે, એટલે કામ કરું, રાજાની પાસે જાઉં. રાજાને કહે છે કે હે રાજન, ખાનગીમાં તમે વડીલ છો, તમે રાજા છો, તમે મારા મોટાભાઈને સેજ સમજાવજો ને કે આવું ન કરે જેથી એમનું ખરાબ ન દેખાય. શું ઉત્તમતા છે! આપણે સંસારી તરીકે આ લાગણી સમજી શકીએ છીએ. પોતાની પત્ની અને પોતાના મોટાભાઈ એ બે વચ્ચે વ્યવહારિક રીતે ન શોભે એવો વ્યવહાર જ્યારે થયો ત્યારે પણ મોટા ભાઈનું અપમાન ન સહન થાય, આ ઉત્તમતા કઈ? આપણે શું કહીએ? આવું તો કઈ ચલાવવાનું હશે, એમની કઈ હોય કે નહીં? અરે સીધા કરી નાખીએ, ગમે તેવું હોય. વડીલ તો વડીલની જગ્યા, તો વડીલને કઈ ભાન હોવું જોઈએ કે ન હોવું જોઈએ? આપણું ચિત્ત કેટલા કષાયોમાં ચાલ્યું જાય, પણ આપણને ખબર નથી કે આ એનો રોલ છે, આનો પ્લે છે. રાજાએ સાંભળ્યું, રાજાએ નોર્મલ એની રિએક્શન લીધું, આવું તો થતું હશે, બોલાવો બોલાવો એને મારી પાસે બોલાવો. અને રાજાએ મોટા ભાઈને બોલાવીને એવો ઠપકો આપ્યો કે તમારા જેવા માણસો મારા નગરમાં હશે તો મારા નગરનું નામ બગડશે, ચાલ્યા જાઓ, મારા નગરમાં ન જોઈએ. અને પોતાના નગરમાંથી એમને દેશ નિકાલ, એટલે પોતાની જે હદ હશે એની બહાર કાઢી મૂક્યા. જ્યારે પાર્શ્વનાથ ભગવાનના જીવે આ સાંભળ્યું ત્યારે એમને એટલી વેદના થઈ કે ઓહો, મારા કારણે મારા મોટા ભાઈને આ દુઃખ સહન કરવાનું આવ્યું. જીતુભાઈ, આ વેદના સમજાય છે? હવે સાચું બોલજો, એમાં એમનો રોલ ખરો કોઈ પણ જાતનો? ઉલટી એમની તો શું છે, સમતા છે, પણ કર્મના ગણિત સમજવા જેવા છે. એટલી વેદના થઈ, એટલી વેદના થઈ કે જંગલમાં તાપસ બનીને જીવતા પોતાના મોટા ભાઈની પાસે પોતે માફી માંગવા જાય છે, અને માફી માંગતા કહે છે કે ક્ષમા કરજો, ભૂલ થઈ, મેં રાજાને ફરિયાદ જ નકામી કરી, મેં રાજાને કીધું જ ન હોત, તમે કહેતા હોય તો હું જ ક્યાંક ગામ છોડીને ચાલ્યો જાઉં, અને હું જ કોઈ જગ્યાએ સેટલ થઈ જાઉં, પછી તમારે જે રીતે જીવવું હોય ત્યાં જીવજો, પણ મારા કારણે તમારે આવું જંગલમાં તાપસ જેવું જીવન જીવવું પડે, આ ફળફૂલ ખાઈને રહેવું પડે, એ મને નથી ગમતું, મને નથી ગમતું, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. બનેલા મોટા ભાઈને અંદરથી ગુસ્સો આવ્યો. એક વાત તમને કહું, આપણું મન આપણને કેટલું છેતરે ખબર? કંઈ પણ બને એટલે આપણે શું કહીએ, એને આવું કર્યું માટે મને ગુસ્સો આવ્યો, એને આમ કર્યું માટે મને આમ થયું. તત્વ એમ કે છે, એને કર્યું માટે નહીં, મારી સમજણની મર્યાદા હતી માટે મને ગુસ્સો આવ્યો. હવે એને વધારે સ્પષ્ટ સમજીએ. બે કુવા છે, એકમાં પાણી છે અને એકમાં પેટ્રોલ છે. એકમાં શું છે? પાણી. બીજામાં શું છે? પેટ્રોલ. મેં અહીંથી માચીસ લીધી અને બંને કુવામાં એક સરખી માચીસ હું નાખું છું. માચીસ લીધી અને પાણી જેમાં ભરેલું છે એમાં પણ મેં માચીસ નાખી અને પેટ્રોલ જેમાં ભરેલું છે એમાં પણ મેં માચીસ નાખી. રિએક્શન બંને સરખું કે જુદું? રિએક્શનમાં બંને સેમ કે ડિફરન્ટ? જ્યાં પાણી હતું ત્યાં માચીસની પ્રગટેલી આગ પણ બુઝાઈ ગઈ, અને જ્યાં પેટ્રોલ હતું ત્યાં મલ્ટીપ્લાય થઈને ફાયર બનીને બહાર આવ્યું. હવે મને કોઈ પૂછે કે આગ લાગી કઈ રીતે, તો હું શું જવાબ આપું? આગ લાગી કઈ રીતે મનોજભાઈ? મને કોઈ પૂછે કે આગ શાની લાગી, કેમ લાગી, તો હું શું કહું? તમને પૂછે કે આગ કેમ લાગી, તમે શું કહો? શું કરશું? કોઈકે સળગતી માચીસ નાખી માટે આગ લાગી, આવી જ વાત કરી ને? કે રાઈટ કે રોંગ? શાસ્ત્ર એમ કે છે કે આ અર્ધ સત્ય છે. અર્ધ સત્ય એટલા માટે છે કે જો માચીસ નાખવાથી આગ થતી હોત તો બંને જગ્યાએ થવી જોઈએ. માચીસ નાખવાથી આગ થતી હોય તો બંને જગ્યાએ થવી જોઈએ. માચીસ એ બહારના નિમિત્ત છે, અને કૂવો એ મારી પોતાની અંદરની આત્માની સ્થિતિ છે, સમજણ છે. જો મારામાં પાણી હોય તો બહારથી સળગતી માચીસ આવે તો પણ બુઝાઈ જાય, અને મારામાં પેટ્રોલ હોય તો બહારથી આટલી ઘટના બને અને ભડાકો થઈને હું સળગી જાઉં, તો વાસ્તવિક જવાબદાર મારી અંદર ભરેલું પેટ્રોલ કે બહારથી ફેંકાતી માચીસ? આગ માટેનું મુખ્ય શું કારણ? આપણા ઘરમાં પતિ પત્ની વચ્ચે નિખાલસપણે ચર્ચા કરીએ તો ઘણી વખત જે આગ લાગે, ઘણી વખત જે આપણા સંસારમાં આપણને પણ ન ગમે, સંસારની આ દારૂણ સ્થિતિ તો બહુ દૂરની વાત છે, પણ એક સામાન્ય પણ આપણે વિચાર કરીએ કે આપણા ઘરમાં જે પ્રેમનું સ્નેહનું વાતાવરણ હોય એ પણ કલુષિત થઈ જાય, એટલી હદ સુધી પતિ પત્ની, ક્યારેક તો આપણા બાળકો, એ બિચારા શબ્દ વાપરું છું, એને મમ્મી પણ ગમતી હોય, પપ્પા પણ ગમતા હોય, અને બંનેને જે સ્થિતિમાં જુએ અને જે બાળક હતપ્રભ થઈ જાય, અને એ બાળકને અંદર જે આઘાત લાગે કે આ શું જોઉં છું, આ શું જોઉં છું, અને કદાચ શાંતિથી બે કલાક જવા દઈએ, ચાર કલાક જવા દઈએ, અને પછી આપણે આપણી જાતને પૂછીએ કે આ કશાય, આ જે ક્રોધ, આ જે ભાષા, અથવા જે કઈ થયું એનું કારણ જોશો તો નાનકડી માચી હશે. જેટલી આગ હશે એટલી આગ કોઈ બહારથી નહીં આવી હોય, ઘટના માત્ર નાની હશે કે મેં તને પિંક કલર પહેરવાનો કીધો અને તે કેમ પિંક ન પહેર્યો, મેં તને પેલો ડબ્બો ટિફિન નો મૂકવાનો કીધો તો તું પેલો ડબ્બો મૂકવાની કેમ ભૂલી ગઈ, આનાથી કોઈ મોટા કોઈ કારણો ખરા? પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં આવી ઘટના બને, એનો એક અંશ પણ આપણા જીવનમાં બન્યો હોય તો આ શાંત અને સુધારસ બંને આપણા માટે દૂર થઈ જાય. હા, આ શાંત અને સુધારસ એ બંને આપણા માટે દૂર થઈ જાય, કારણ કે આપણે એમ કહીએ કે ફલાણા આવું કરે છે તો મારાથી આવું કેવી રીતે થાય? ભગવાન આપણને એમ કહે છે કે વાસ્તવિક બહારની કોઈ પણ ઘટના એ માચીસથી વધારે નથી. કોઈ પણ ઘટના, યાવત મૃત્યુ, યાવત ધનની હાનિ, યાવત કોઈએ કરેલો વિશ્વાસઘાત, કોઈએ કરેલું કઈ પણ હોય, એક માચીસથી વધારે નથી. જો મને મારા મનને પાણીનો શાંત કૂવો બનાવતા આવડશે તો કોઈ સળગતા કાકડા નાખશે તો પણ કઈ નહીં થાય, અને જો હું પેટ્રોલ જ ભર્યા કરીશ તો એક નાનકડી પણ માચીસ મને સળગાવી અને મારું ઘર, મારું જીવન, મારો પરિવાર એને બાળીને સાફ કરી નાખશે. શાંત સુધારસ આપણી અંદરના પેટ્રોલને પાણીમાં કન્વર્ટ કરતી કેમિકલ પ્રોસેસ છે. વચનો જે આપણે ગાઈએ છે ને, કલય સંસાર મતિ દારૂણમ, આ સંસારનું સ્વરૂપ છે એમ વિનય વિજય મહારાજના વચન આપણે જ્યારે ગાઈએ છે, એ ગાતા ગાતા એક કેમિકલ પ્રોસેસ થાય છે, અને કેમિકલ પ્રોસેસ એક બે પ્રકાર પ્રકારના ચેન્જ છે, ફિઝિકલ ચેન્જ અને કેમિકલ ચેન્જ. ફિઝિકલ ચેન્જ એટલે દાખલા તરીકે પાણી છે, એ પાણીને ગરમ કરીએ તો શું બની જાય? સર્ટેન ડિગ્રી, 100 કે જે એનું પ્રપોર્શન હોય, એ ડિગ્રી એ શું બની જાય? બાફ બની જાય ને. પણ સમય જાય એટલે ફરી પાછું એ શું બની જાય? પાણી બની જાય ને કે નહીં? પાણીનું વરાળ થવું અને વરાળનું પાણી થવું એને ફિઝિકલ ચેન્જ કીધું. અને દૂધ એમાં મેળવણ નાખીએ, આખી રાત સ્થિર રહેવા દઈએ અને બીજે દિવસે સવારે એ શું બની જાય? દહીં. એ શું થયું? કેમિકલ ચેન્જ થયું. હવે દહીં પાછું દૂધ થાય ખરું? દહીં પાછું દૂધ થાય ખરું? બીકોઝ ઇટ્સ અ કેમિકલ ચેન્જ, એના કેમિકલ જ બદલાઈ ગયા. ધર્મના ક્ષેત્રમાં આવીએ એટલે ફિઝિકલ ચેન્જ અનેક વાર અનુભવ્યા છે. આજે વિનય વિજય મહારાજની પાસે સૂરજ ઉગે તે પહેલા કેમિકલ ચેન્જ થાય એની પ્રાર્થના કરી રહ્યા છે. આપણે ઘણી વાર કહીએ કે અહીંયા બેઠા હતા ત્યારે તો સમા બહુ ગમી, સરસ લાગ્યું. મને ગઈકાલે પણ એક મિત્ર મળ્યા ગઈકાલે સાંજે, કે દીપકભાઈ બહુ આનંદ આવે છે, દીપકભાઈ બહુ મજા આવે, પણ ખબર નહીં કેમ બહુ ટકતું નથી. કે હજુ ઘરે પહોંચશો ને એટલે કેટલું લઈ જઈશું ખબર નથી પડતી. કે ત્યારે મેં એમને કહ્યું, ચિંતા નહીં કરતા, ટકવવાની પ્રાર્થના કરશો ને તો ટકવવાની ક્ષમતા આવતી જશે. ટકવવાની પ્રાર્થના કરશું તો ક્ષમતા આવશે. દાખલા તરીકે આ દરિયા કિનારે ગયા, પાત્ર જ નહોતું, તો હાથમાં ખોબામાં પાણી લઈને આવ્યા તો અહીંયા રૂમ સુધી પહોંચે ત્યાં સુધીમાં હાથ ભીના રહે, બીજું તો કઈ હોય નહીં. અને એ બી લાખ ફાવે તો વિન્ડ હોય તો એ બી સુકાઈ જાય. પણ એ જ દરિયા કિનારે એક વિનયનું પાત્ર લઈને જઈએ અને પાણી ભરીને આવીએ તો ઘરમાં તરસ, નદી કિનારેનું પાણી હોય તો તરસ મટી શકે ને. એવી રીતે આવું જ્ઞાન લેતી વખતે વિનયપૂર્વક જ્યારે વિનય વિજય મહારાજની પાસે બેસીએ ત્યારે આપણો ફિઝિકલ ચેન્જ અત્યાર સુધી ઘણી વાર થયો. ફિઝિકલ ચેન્જ એટલે શું ખબર? જન્મતાની સાથે કુટુંબનીય કારણે જે રીતે જીવવાની ટેવ પડી, પરિશણ આવ્યા, પઠ્ઠાઈ કરી લેવાની. અને પછીના પાંચમ પછીના દિવસે સાંજે કોઈએ કીધું કે રાત્રે 12 વાગે પાઉંભાજી તને શોભે દોસ. એ ભાઈ પરિશ્રમ ગઈકાલે પૂરા થઈ ગયા, હવે નહીં બોલતા. આજે અમે 28 કરી લીધી, બહુ થયું. હવે કારણ ઉપર ઉપરનો ખાલી થયેલો ચેન્જ, એના કારણે એનો તત્વથી અનુભવ ના કર્યો. એટલે ફિઝિકલ ચેન્જ તો ઘણી વાર કર્યા. આપણે હવે આ સાંજ સુધારસનો સ્વાધ્યાય આપણે એટલા માટે કરવો છે, એટલા માટે કરી રહ્યા છે કે તમારી ને મારી અંદર કેમિકલ ચેન્જ આવે. કેમિકલ ચેન્જમાં શું આવે? કે અત્યાર સુધી આપણે માનતા હતા કે બહારથી કોઈએ નિમિત્ત આપ્યું માટે મને ગુસ્સો આવે છે, મારા છોકરા કયું માનતા નથી માટે મને ગુસ્સો આવે છે, મારો પતિ મારું કહેવામાં નથી માટે મને ગુસ્સો આવે છે, મારી પત્ની મારાથી ઈચ્છા વિરુદ્ધનું કરે છે માટે ગુસ્સો આવે છે. વિનય વિજય મહારાજ કહે છે કે ના 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 ના, એ બહારની માચિસને જાદુ વજન નહીં આપ, તારી અંદર પેટ્રોલ પડ્યું છે એની પર નજર કર. અને એકવાર પેટ્રોલ નીકળી જશે પછી જ્યારે પાણી હશે ને ત્યારે ઉપરથી કોઈ સળગતા કાકડા નાખશે તો એ તારી અંદર આવીને શાંત થશે. આ વાત પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં પેલા ક્રોધ આવ્યો મોટા ભાઈને, બાજુમાં પથ્થર પડ્યો હતો અને એ પથ્થર ઉપાડી અને નાટકીઓ, એક બાજુ તું રાજાને ફરિયાદ કરે છે અને બીજી બાજુ મારી આગળ માફી માંગે છે, સીધો કરી દઉં તને. અને પથ્થર ઉપાડ્યો છે, પથ્થર એમના મસ્તક ઉપર માર્યો છે અને તે વખતે જે અંદરથી વેદના થઈ, આખો પદાર્થ જુદો છે અત્યારે, અહીંયા કામનો નથી પણ ઈશારો આપી દઉં, તે વખતે જે વેદના થઈ ને અને તે જ વખતે આયુષ્ય બંધાયું અને શાસ્ત્રો સાક્ષી પૂરે છે. અટક જાણેણ તિર્ય ગઈ, આર્ત ધ્યાનથી તિર્યંજ ગતિ મળે. અને આર્ત ધ્યાનને સાદી ભાષામાં ગુજરાતીમાં સમજવું હોય તો કોઈ પણ પરિસ્થિતિ અંગેનો અસંતોષ એને આર્ત ધ્યાન કહ્યું છે. કોઈ પણ પરિસ્થિતિ અંગેનો અસંતોષ એને આર્ત ધ્યાનની દિશામાં કહ્યું છે. અને શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે આપણે બોધિ દુર્લભ ભાવના આવશે ને, ત્યારે આખો સંસારનું સ્વરૂપ જ્યારે સમજશું ત્યારે ખબર પડશે કે આપણે મનુષ્ય કેટલા ઓછા છે, તિર્યંચ કેટલી મોટી દુનિયા છે. આ પાણીના જીવો, આ જીવડાઓ, આ મચ્છર, આ માકડ, આ ગરોળી, આ કૂતરા, આ બિલાડા, આ વનસ્પતિ જગત કેટલું મોટું છે. કારણ શું છે કે જગત બહુધા આર્ત ધ્યાનમાં છે. પરિસ્થિતિ અંગે મોટા ભાગે અસંતોષ, ના ના આમ તો બરાબર છે પણ આની જગ્યાએ આમ હોત તો વધારે સારું, આમ નહીં આના કરતા આ હોત તો વધારે સારું, આના કરતા આ હોય તો વધારે સારું. અને પરિસ્થિતિ એટલે પોતાનો દેહ જે છે એ દેહ વખતે પણ, એટલે વેદના થાય પણ એ વેદનાનું વેદન કેવું હોય, ઉપચાર કરવા પૂરતું હોય, બાકી સ્વીકાર હોય. તમને ગુમડું થઈ ગયું? હવે આ બે વાત છે. મને આવીને ડોક્ટર સાહેબ કેમ કે દીપકભાઈ તમને ગુમડું થઈ ગયું, હવે જો હું તત્વ ન પામ્યો હોઉં તો જેટલા લોકો મળે ને બધાને હું શું પણ કેવું થઈ ગયું, એટલે હું વધારે લાચાર બનું. તમને આવું થયું? તમે તો બહુ નિયમિત જીવો હારા, તમને તો આવું ના થાય. અને એની જગ્યાએ જો તત્વ મળ્યું હોય તો તત્વ એમ કે કોઈ પૂછે કે શું થયું, શરીર છે, થયું છે, કઈ વાંધો, થઈ જશે સારું. અને ડોક્ટર મળે તો ડિટેલમાં કે ડોક્ટર સાહેબ જુઓ ને જરા, કદાચ અહીંથી શરૂ થયું છે, એટલે આપને ધ્યાન આવે એટલે કહી દઉં છું, મને થોડા લપકારા પણ મારે છે, મને થોડું અંદર રસી જેવું પણ લાગે છે, એ ડિટેલમાં કીધું. કેમ? તો કે ડોક્ટર છે એને ઉપચાર કરવામાં સરળતા રહી માટે, પણ બાકી જેટલા મળે તેટલાને તો શું વાત છે, ના ના છે શું. કારણ પરિસ્થિતિનો અસંતોષ એ આર્ત ધ્યાન છે. અને આ આર્ત ધ્યાનમાં આયુષ્ય બંધાય તો તિર્યંજ ગતિનું બંધાય. પાર્શ્વનાથ ભગવાનના જીવને પણ ત્યાં આયુષ્ય તિર્યંજ ગતિનું બંધાયું અને બીજા ભાવમાં હાથી બન્યા છે. આ વાત જો ભગવાનના આટલા ઉત્તમ સમયમાં પણ જો આટલો ખાલી મનમાં વેદનાના ભાવ વખતે જો આયુષ્ય તિર્યંચનું બને તો મારી અને તમારી એની જાતને જો સંસાર રીતે વિચારીએ તો આપણે ક્યાં પહોંચીએ. કલય સંસાર વતી દારુણો, કલય સંસાર વતી દારુણમ, જન્મ મરણાદિ ભય ભીત રે, જન્મ મરણાદિ ભય ભીત રે, કલય સંસાર મતિ દારુણમ, કલય સંસાર મતિ દારુણમ. છે સંસાર અતિયા દારૂણ છે
સંસાર અતિયા
જન્મ મરણ ભવ ભીતિ
જન્મ મરણ ભય ભીતિ
પદ પદ પીડે મોહ હરિયા
પદ પદ પીડે મોહ હરિયા
ગળે પકડી કરે દુખી ગળે પકડી કરે દુખી દારૂણ છે સંસાર તિયા દારૂણ છે સંસાર તિયા સ્વજન સુત પરિચય બંધન માં સ્વજન સુત
પરિચય બંધન માં
સિદ્ધને જીવ બંધાય સંસાર તિયા દારૂણ છે સંસાર
શૈશવ વશ પર વશરા આતમ
શૈશવ વશ પર
વશરા આતમ યૌવન મામદ થી ફુલાય યૌવન મામદ થી ફુલાય જર જર થાય જરા વશ પ્રાણી જર જર થાય રસ આ તનો જર જર થાય જરા વશ પ્રાણી
આપણા
છે વટ યમ ને
આપણા જીવનને ચાર ટુકડામાં વહેંચીને આ કેટલી સરસ વાત કરી. બચપણ, પરવર્ષ, સાચું કહું મૌલિન, વિચાર કર, આપણે જ્યારે એક વર્ષના કે છ મહિનાના હોઈશું અને તે વખતે જે મૌલિન અત્યારે હૃષ્ટપુષ્ટ દેખાય, જે પાંચ જણને એક ધક્કો મારીને પાડી શકતો હોય, એ જ મૌલિન છ મહિનાનો કે વર્ષનો હોય અને એના કપાળ ઉપર કાગડો આવીને બેસો હોય અને એ કાગડો કદાચ આંખને ચાંચ મારતો હોય, તો આપણી એટલી પણ સ્થિતિ ખરી કે કાગડાને ઉડાડી શકીએ? આ લાચારી કર્મવશ બચપણ મળે એ બચપણ પણ લાચારીમાં, કર્મવશ યૌવન મળે એમાં સમજણ નહીં એટલે અહંકાર, કર્મવશ વૃદ્ધત્વ મળે એની પણ લાચારી. બાળકની લાચારી થોડીક સમજાય, વૃદ્ધની લાચારી થોડીક વધારે સમજાય કારણ કે સ્થૂલ છે, પણ વધારે લાચારી યૌવનની છે એ સમજવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ કે ખરેખર તો ઇન્દ્રિયના ગુલામ બની અને આખો યૌવન કાળ એક પશુની જેમ પાંચ ઇન્દ્રિયના ભોગ સુખો જાણે ક્યારેય નથી મળ્યા એમ સમજીને ભોગવવામાં જે આખું યૌવન પસાર થઈ જાય, એટલે જરા બચપણ એ પણ લાચાર, યૌવન એનાથી વધારે લાચાર, વૃદ્ધત્વ એનાથી દેખાય એવું લાચાર, અને છેલ્લે મોત આવે એટલે બધી લાચારી પ્રગટ થઈ જાય અને ચાલ્યા જવાનું. સાનો ગુમાન કરીએ, સાનો અહંકાર કરીએ, સાની આ બધી ફાંકી મનમાં રાખીએ અને કેટલી આ દારૂણ જે સંસારની સ્થિતિ છે એનું વર્ણન કરતી વખતે હવે એક નવો ઉપક્રમ ખોલે છે વિનય વિજય મહારાજ, કે અત્યારે તો તમે ને હું કેવળ આ જન્મની આ ઉપરની દેખાતી લાચારીની વાત કરી, એનાથી વધારે લાચાર સ્થિતિ તો બીજી છે, અને એ લાચાર સ્થિતિ એ છે કે આંખ મીચાય એટલે પૂર્ણ વિરામ નથી આવતું, અલ્પ વિરામ આવે છે. એટલે આંખ મીચાય એટલે પૂર્ણ વિરામ નથી આવતું, શું આવે છે? અલ્પવિરામ આવે છે. અલ્પવિરામ આવે છે એટલે શું થયું? કે નવો પાછો એકડેકથી આ જન્મમાં મેં કે તમે સીએ ની એક્ઝામ આપી હોય અને અડધી રાતે આપણે એકાઉન્ટ્સના ભલભલા દાખલા ઉકેલતા હોઈએ, એ જે સીએ ની પરીક્ષા માટે કેટલી મહેનત કરી હોય, આંખ મીચાય એટલે બધું શું થઈ જાય? ઝીરો. અને ફરી પાછા કોક ઘરે સપોઝ મનુષ્ય બન્યા તો, મનુષ્યની સંભાવના ઓછી છે આપણી જે જીવનશૈલી છે જોતા, પાછું બીજું મનુષ્ય પણ ઝડપથી મળે એ ખોખારીને બોલી શકાય એવું છે નહીં. કારણ તત્વાર દિગમ સૂત્રની અંદર તે તે ગતિમાં જવાની ક્વોલિફિકેશનના ડિટેલમાં વર્ણનો આવે છે કે કઈ ક્વોલિફિકેશન હોય તો કઈ ગતિમાં જવાય, કયું ક્વોલિફિકેશન હોય તો કઈ ગતિમાં એન્ટ્રી મળે, એમ મનુષ્ય ગતિ માટેના ક્વોલિફિકેશન લખ્યા છે, તિર્યંજ ગતિના ક્વોલિફિકેશન લખ્યા છે, નરકના ક્વોલિફિકેશન લખ્યા છે, સ્વર્ગના ક્વોલિફિકેશન લખ્યા છે. અને એ જ્યારે કોઈક સારા વિદ્વાનની પાસે બેસી અને એ ક્વોલિફિકેશનથી આપણી જાતને આપણે સ્ક્રીન કરીએ, આપણી જાતને સ્કેન કરીએ, અને ત્યારે ખબર પડે કે મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ, મનુષ્યના રૂપમાં પશુની જેવું જીવન આપણે જીવી રહ્યા છે. કારણ જ્યાં વિવેક ન હોય અને કેવળ ખાવું પીવું અને ઊંઘવું એવો જ જેવો જીવનનો ધ્યેય હોય તો એ તો પશુતાનું જીવન છે. અને એટલા માટે એ જ આપણે મનુષ્ય તરીકે થઈએ તો ફરી પાછા કોક ઘરમાં જઈએ અને તે વખતે ક કમળનો ક અને એ એપલનો એ આપણને પાટી પર 100 વાર ઘૂંટડાવે. તો સાચું બોલજો, આપણે તે વખતે બોલી શકીએ છીએ કે ગયા જન્મમાં હું સીએ હતો સાહેબ, હા ગયા જન્મમાં હું સીએ હતો, કાંઈ બોલી શકતા નથી. અને લાચાર બનીને ફરી પાછા બકરી બન્યા હોઈએ તો આખી જિંદગી બે 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 આખી જિંદગી પૂરી થાય એનાથી વધારે. વિનયજી મહારાજ આપણી આંખ ઉઘડી જાય એવી રીતે વાત કરે છે કે આ સંસારનું સ્વરૂપ કેવું છે. તો કે આ જન્મની મારી પત્ની આવતા જન્મમાં મારી પુત્રી બની શકે છે, આ જન્મની મારી પુત્રી આવતા જન્મની મારી માતા બની શકે છે, આ જન્મની મારી માતા આવતા જન્મની મારી પત્ની બની શકે છે. કારણ અમિતાભ બચ્ચન એક પિક્ચરમાં જેનો પિતા હોય બીજા પિક્ચરમાં એનો પતિ પણ હોય, કારણ કે આ તો પ્લે છે, આ કોઈ સંબંધ કાયમી નથી. અને આ જ્યારે સંસારનું આ જે દારૂણ સ્વરૂપ જ્યારે આપણી આગળ ખોલે વિનયજી મહારાજ ત્યારે એમ કે છે પિતા મરીને પુત્ર બને છે, પિતા મરીને
પુત્ર બને છે, જનક બને છે પુત્રનો પ્રાણ, જનક બને છે પુત્રનો પ્રાણ, એવી ક્ષમતા ચિત્ત વિચારી સાર્થક ભવ ચતુર સુજાન સાર્થક ભવ ચતુર
સરળતાથી થોડી સમજાય, જેને થોડો પણ અધ્યયનનો રસ હોય એને હું એક વિનંતી કરીશ. સમરાઈચ કહા, જૈન દર્શનની એક અદ્ભુત કથા સમરાઈચ કહા પ્રાકૃતની અંદર છે અને એનું ગુજરાતી સમ્રાદિત્ય ચરિત્ર આચાર્ય ભગવાન ભદ્રગુપ્ત સુરી મહારાજે 3 કે 4 ભાગમાં આખું આલેખન કર્યું છે. સરળ ગુજરાતીમાં છે, તમે સામાયિકમાં પણ આ વસ્તુ લઈ શકો. અને શાંત ચિત્તે આવા ચરિત્રોની અંદરથી પસાર થવાનું બને એનો તત્વથી ફાયદો શું થાય ખબર છે? આ કથાઓ છે. શું છે? કથા. વાર્તાને આપણે માટેનો ગુજરાતી શબ્દ કયો છે? કથા. એને ઉલટું કરો, એને ઉલટું કરો તો શું થાય? થાક. કથા જો સાંભળતા આવડે તો થાક ઉતારે. વ્યવહારમાં અનુભવ છે, ગમે તેવા થાકીને બેઠા હોઈએ પણ કોઈ વાર્તા કરે તો આપણને મજા આવી જાય, થાક ઉતરી જાય. વિનયજી મહારાજ એમ કે છે કે ઉત્તમ એવી ધર્મની કથાઓ સંસારનો થાક ઉતારશે. આ સમરાઈચ્ય કહા, ક્યારેક નિરાંતે ઈસ્ટરનું વેકેશન આવે એની રાહ જોવા કરતા અંદરનું વેકેશન પાડી અને રોજ થોડી થોડી આવી ભગવાનની વાણી સાથે જીવવાની ટેવ પાડી શકાય. સમરાઈચ્ય કહા લીધી અને એમાં ખબર પડે કે આ ભવની માતા એ બીજા ભવમાં શું બને, આ ભવનો પુત્ર બીજા ભવમાં શું બને. અને એક વાત તમને કહું, આવા તત્વથી પસાર થવાથી મોટો ફાયદો એ થાય, તીવ્ર કષાયો શાંત થઈ જાય. તીવ્ર કષાયો એટલે અતિશય રાગ. અત્યારે આપણે રાગ અને દ્વેષથી મુક્ત નથી પણ અતિશય રાગ, અતિશય દ્વેષ, નાની નાની બાબતોમાં આવી જતો ગુસ્સો, એ બધામાંથી આપોઆપ થઈ જાય કે સાને માટે કરવાનું, કોને માટે કરવાનું, અલ્ટિમેટલી ફોર વોટ, ક્યાં સુધી, છોડને હવે, જવા દે ને હવે, ચાલશે હવે. તેમ પિંક કલર ન પહેરો કઈ વાંધો નહીં, પણ બીજી વાર ધ્યાન રાખજે, મને થોડું પિંક ગમે છે, તને ફાવે તો બીજી વાર પિંક પહેરજે, ચાલ આજે નીકળી જઈએ. યુ ગોટ ધ પોઈન્ટ? આપણે વૈરાગી નથી એટલે એમને કહીએ કે તું કોઈ પણ કલર પહેરે તો મને કઈ ફરક પડતો નથી, એવો દંભ પણ ન કરીએ. બરાબર ને? પણ જે પિંક કલર ના કારણે લાલ કલર થતો હતો, જે પિંક કલર ના કારણે લાલ કલર થતો હતો, એ લાલ કલર અટકી ગયો. અને ત્યાં એને એમ કહીએ કે જો તને અનુકૂળ હોય તો કપડા બદલી લે, નથી અનુકૂળ કઈ વાંધો નહીં, બીજી વાર છે ને આ નહીં પહેરતી, મને થોડું ઓછું ગમે છે, આપણે ફરવા જઈએ. અને પિંક નીકળી ગયો. તમે જોજો એ જે અરસપર સ્નેહના જે અનુભવ થશે ને, સ્વાર્થ ઓગળ્યા પછીનો જે સ્નેહનો અનુભવ થશે ને, એ શુદ્ધ પ્રેમ તરફ લઈ જવામાં સહાયક બનશે. અત્યારે આપણો જે પ્રેમ છે, અત્યારે જે આપણી દુનિયા છે, એ તો સ્વાર્થથી ગંધાતી દુનિયા છે. ધર્મ તો બહુ દૂરની વાત છે, એક સારા સજ્જન તરીકેના ગ્રસ્ત જીવન પણ આપણી પાસે નથી. કે પતિ અને પત્ની વચ્ચેના નિર્મળ પ્રેમ, મેં કોની સાથે વાત કરી, મારા ખ્યાલથી મેલબોર્નમાં એક પરિવાર સાથે વાત કરી, અમે ઉભા હતા ત્યારે કોકની સાથે, નિરલભાઈ સાથે કદાચ વાત કરી. પેલા અમૃતલાલ વેગડ જબલપુરની અંદર છે, અત્યારે એમના લખેલા પુસ્તકો નર્મદાની પરિક્રમા, એના માટેના એ બહુ ઓથેન્ટિક વ્યક્તિ ગણાય. 70-75 ઉપરની અત્યારે ઉંમર હશે, પણ નર્મદાની આખી જે પરિક્રમા કરી એને, એમણે જે પુસ્તકો લખ્યા છે એ પુસ્તકો આજે મધ્યપ્રદેશની સરકારમાં પાઠ્યપુસ્તક તરીકે છે. અને એટલા પ્રેમાળ આચાર્ય ભગવાન પ્રદ્યુમ્નશ્રી મહારાજના નિમિત્તે આપણા ઘરે એ 3 દિવસ રહેવા આવેલા. અમે બંને જણા એમને જોઈએ અને એમનું જે દાંપત્ય જીવન જોયું ને, અને અંદરથી અમને બંને એમ થયું કે સ્વર્ગનો અનુભવ તો આ કહેવાય. એ બંનેનું જે દાંપત્ય જીવન, એમ કહેવાય કે 60 વર્ષના લગ્ન જીવનમાં નિખાલસ પણ એ લોકો એમ કહેતા હતા જયારે ઘરે હતા ત્યારે, બંને વચ્ચે વિચાર ભેદ થયો નથી. ઝઘડો કે ઊંચાવાદની વાત તો બાજુ પર, આશ્ચર્ય થાય કે ના થાય કે તમારા માટે નોર્મલ છે? મને સમજાયું નહીં. હા, અત્યારે એ અમૃતભાઈની વાત, તો અમૃતભાઈના વાઈફ કાંતાબેન, એમણે જન્મભૂમિ પ્રવાસીની અંદર આર્ટિકલ લખેલો, અને આર્ટિકલમાં પોતે લખેલું કે હું જન્મ જન્મ મારું સરનામું હોજો કાંતા અમૃત વેગડ. અને આપણે તો પ્રેમથી કહીએ, જો 7 જન્મની વાત હોય તો આ 7મો. હ કેમ ખુશ થઈ ગયા બધા? આપણે તો પેલી હિન્દુ પરંપરામાં એમ કહે ને ભાઈ, લગ્ન એ તો 7 જન્મનો સંબંધ છે, તો આપણે ખુલાસો કરી દઈએ કે આ 7મો, હ પહેલો નહીં. તમને આનંદ થાય એવા સમાચાર આપું, આજે પણ આ સંસારમાં શુદ્ધ પ્રેમ તરફ લઈ જતા અનેક જીવતા વ્યક્તિઓ હાજર છે. આજે પણ કશાયો મંદ હોય અને પ્રેમથી સંતોષથી જીવનારા અસંખ્ય પરિવારો છે. આપણે એમ કહીશું કે અમને તો ખબર નથી, અમારે ત્યાં તો બધા, અમે તો જોઈએ છે તો ચારે બાજુ બધું એક જ કલર દેખાય છે ભાઈ, અમારે ત્યાં તો ચારે બાજુ એક જ કલર દેખાય છે. એનું કારણ એ નથી કે એક જ કલર દેખાય છે, આપણા ઘરે ટીવી હોય અને ટીવીમાં આપણે ચેનલનું જેનું સબસ્ક્રિપ્શન ભરીએ ને એટલી જ ચેનલ દેખાય. સમજાયું? દુનિયામાં ચેનલ તો ઘણી હોય, હા, પણ એ આપણા ઘરે ટીવીમાં કઈ ચેનલ દેખાય? જેનું સબસ્ક્રિપ્શન ભરેલું હોય એ ચેનલ દેખાય. એમ આપણે નબળા સબસ્ક્રિપ્શન જ એટલા બધા ભરી દીધા છે કે 24 કલાક એ જ સમાચાર આવે, આને ઘરે આમ બન્યું, આના ઘરે આમ બન્યું, અને આમ થયું, અને આમ થયું, અને પેલું થયું, અને પેલું થયું. થોડા સારા સબસ્ક્રિપ્શન વિનય વિજય મહારાજને પૂછી અને સરનામે ભરી દઈએ ને, તો રોજ સવાર પડે અને આપણા ઘરે નવા એવા પણ ન્યૂઝ આવે કે જેમાં આનંદ 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 થઈ જાય. તમને અત્યારે એક વાત કહું, ગયા વર્ષે ચોમાસા પહેલા કાંદીવલીમાં પરિવારે દીક્ષા લીધી, તમારામાંથી કોઈને ખબર હોય તો, એક ભાઈ, એના પત્ની, બે દીકરી અને એક દીકરો, પાંચ જણે. છોકરો ડાયમંડ બજારમાં, કાંદીવલી રહી, ગોરેગાંવ, મિચ્છામણીવડો, ગોરેગાંવ રહી, કોમન ચાલી, કોમન લેટ્રિન બાથરૂમ, એમાં એ છોકરો રહી. આજથી 16 વર્ષ પહેલાની વાત કરું. અને છોકરી વાલ્કેશ્વરની અત્યંત શ્રીમંત ઘરમાં, બંને વચ્ચે પ્રેમ થયો, સામાજિક ઇનબેલેન્સ ઘણું હતું. 3 વર્ષ કે 4 વર્ષ કઈ પરિવારોને સમજાવતા લાગ્યા હશે, છેલ્લે બંનેના લગ્ન થયા. એ બંનેનું 16 વર્ષનું લગ્ન જીવન અત્યારે પૂરું થયું. કેટલા વર્ષનું? 16 વર્ષનું. 16 વર્ષમાં 2 દીકરી અને 1 દીકરો. મને જ્યારે એ લોકો મળવા આવ્યા અને એમણે જે વાત કરી કે અમારું જીવન બિલકુલ નોર્મલ સાદા ગ્રહસ્થ માણસ તરીકેનું, પણ એમાં જે એમણે વાત કરી ને કે લગ્નના 16 વર્ષમાં બંને વચ્ચે એકબીજા સાથે ઊંચા અવાજે બોલવાનું ક્યારેય બન્યું નથી. સમજાય છે આ વાત? સહેલી, સહેલી, પોતાનો અહમ કેટલો નાનો થયો હશે કે આટલી મોટી વાત બની શકે? 16 વર્ષના લગ્ન જીવનમાં ઊંચા અવાજે એકબીજા સાથે એક પણ વાર બોલવાનું થયું નથી. અત્યારની વાત કહું છું. અને સરળતા કેવી, સરળતા કેવી, બંને જણા બધાનો નિત્યક્રમ શું, પાંચે પાંચ જણાનો, કે પેલો બજારથી આવે, ડાયમંડ બજારથી, સાંજ પડે જમ્યા અને જમીને પછી કલાક, 1.5 કલાક, 2 કલાક ટીવીની સિરિયલ સાથે જોવાની. એક મહાત્મા એટલું એમ કહ્યું કે ટીવી ન જુઓ તો પ્રયત્ન તો કરી જુઓ. હવે ઉત્તમતા શું કહેવાય, પ્રેમ શું કહેવાય, એનો અનુભવ તમને કહું. સાંજનો સિરિયલનો ટાઈમ થયો એટલે ભાઈ ઉભા થઈને અંદરની રૂમમાં ગયા. આ બિલકુલ સહજ ઘટના કહું છું તમને. અડધી સિરિયલ થઈ એટલે પત્નીને ખબર પડી કે બાજુમાં પતિ નથી, એટલે જોયું તો રૂમમાં છે, એટલે અંદર આવીને પૂછ્યું કે કેમ આજે સિરિયલ નથી જોવી, એટલે પતિ એટલું જ બોલ્યા કે મારી ઈચ્છા હવે ટીવી જોવાની નથી. તો જાણે આઈસ્ક્રીમ શેર કરતા હોય ને એટલી સહજતાથી પત્ની એમ કે એવું છે, મારે નથી જોવું, ચાલો હું તમારી સાથે બેસી છું. આપણે કોઈ ઓફર કરે, ચા લેશો, ચાલો ને અડધી અડધી લઈ લઈશું, એટલી સહજતાથી. હે, બીજો દિવસ થયો અને બંને ત્રણેય છોકરાઓ એકલા બેઠા, કોઈ વાર્તાલાપ જ નથી. જુઓ તમે જેટલું હૃદય અંતર વધારે એટલા શબ્દોની રંગોળી વધારે જરૂર પડે, જેટલું હૃદય સંવેદનશીલ અને નિકટ, વેન ધ હાર્ટ ઇઝ ફૂલ ધ વર્ડ્સ આર ફ્યુ. પાંચે ત્રણેય છોકરાઓ એકલા બેઠા અને પૂછ્યું કે શું કરો છો? પપ્પા આવો ને સિરિયલ જોવા. એટલે પપ્પા મમ્મી એમ કે છે કે બેટા અમારી હવે સિરિયલ ટીવી જોવાની ઈચ્છા નથી. ત્રણેય છોકરાઓ એ મોમેન્ટે ઉભા થયા કે તમારે નથી જવું તો મારે નથી જવું, ચાલો આપણે અહીંયા બેસશું. જીતુભાઈ, આટલી સહજતા પછી મને એમણે વાત કરી કે હવે કરવું શું સમયનું. બીજી તો કઈ આવડત નહોતી, બીજું કઈ સમજ નહોતી, એટલે નક્કી કર્યું કે એ જે 1.5 કલાક રોજનો હતો એમાં કોઈ પણ ગ્રંથ લઈને બેસવું અને સાથે પરિવારમાં બેસીને વાંચવું, જેટલા પ્રશ્ન થાય એ અંદર લખવા, અને અઠવાડિયામાં 1 વખત, 15 દિવસે 1 વખત મુક્તિવલ્લભ મહારાજ સાહેબની પાસે સમય લઈને જવાનું, પાંચે પાંચ જણે જવાનું, પ્રશ્નના ઉત્તર પૂછવાના અને પાછા આવતા રહેવાનું. અને ધીમે 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 3 વર્ષ કે 4 વર્ષ આવો ઉપક્રમ ચાલ્યો. અને આવો જ એક સાદો સવાલ પ્રાય કરીને અજીત શેખર મહારાજ સાહેબે એમને એમ કહ્યું કે વિરતીનો વિચાર કરો ને. ઘરે આવીને પત્નીને વાત કરી કે મહારાજ સાહેબે કીધું, મને પણ એમ થાય છે કે આપણે આ જીવનમાં એક સારા સાધુ બનાય તો કેવું સરસ. તો પત્નીએ ટીવી વખતે જે ઉત્તર આપેલો એ ઉત્તર દીક્ષા માટે આપ્યો, એમ હું પણ તમારી સાથે. એટલે બંને દીકરી મોટી, મારી આંખ સામે દીકરીઓ દેખાય છે અત્યારે, અને બંને દીકરીઓ મોટી, બંને વાત કરી તો બંને દીકરી કહે અમે પણ તમારી સાથે. દીકરો નાનો જય એનું નામ, અને દીકરાને ખબર પડી તો કે હું તમારી સાથે આવવાનો. પછી એને તૈયાર કરવા માટે વર્ષ કે દોઢ વર્ષ રોકાયા, અને ગયે વર્ષે ગોરેગાંવમાં પાંચે પાંચ જણા સાધુ બનીને નીકળી ગયા, અને આખો સંસાર અત્યારે જીવી રહ્યા છે. મારો પ્રશ્ન આટલો છે, આટલી પ્રેમાળ પરિવારને આપણે કલ્પના પણ કરી શકીએ છીએ? આટલી પ્રેમાળ પરિવારને શક્ય છે? રમેશ પારેખની એક પંક્તિ છે, રમેશ એમ ન કહીશ કે વરસાદ થયો નથી, આપણે ભીંજાયા નથી. રમેશ એમ ન કહીશ કે વરસાદ થયો નથી, આપણે ભીંજાયા નથી. આ દુનિયામાં આજે પણ જૈન કુળ હોય કે અન્ય કુળ હોય, આજે પણ આ સંસારમાં ઉત્તમ પ્રકારના ગુણોથી સમૃદ્ધ અનેક જીવો છે, માટે જ આ સંસાર આજે પણ ટકી રહ્યો છે. માટે જ અનેક ઉત્તમ જીવો છે જે મા બાપની સેવા કરે છે, અનેક ઉત્તમ જીવ છે જે પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરે છે, અનેક ઉત્તમ જીવ છે કે જેને લોભ નથી, જેને કશાયો મંદ છે, અને માટે જ આ ધરતી આ એના સ્વરૂપે ટકી રહી છે. પણ એનું સબસ્ક્રિપ્શન ભર્યું નથી એટલે કોઈ એમ કહે કે નીતિથી જીવન ના હોય, હવે બાવા થઈ જશો આ જમાનામાં, બહુ થતું હશે. કારણ કે સબસ્ક્રિપ્શન ભર્યું જ નથી નીતિનું કોઈનું, એટલે સમાચાર આવતા જ નથી. બધાના પેલા લાલ કલરના જ સમાચાર આવે છે. વિનયજી મહારાજ, આ સંસાર ભાવનાને છેલ્લા ચરણમાં આપણને એમ કહે છે કે જે દિવસે ચિત્તની અંદર આખું આ સ્વરૂપ વારંવાર ઘૂંટાશે, તે સમયે બધા પ્રપંચ કરવાનું બળ શાંત થઈ જશે. કોના માટે કરવું? વન્સ વી નો કે આફ્ટર ઓલ આ ક્ષણિક છે. આજે જે પત્ની છે આવતીકાલે માતા બની જાય, આનાથી વધારે કરુણતા શું હોય? આજની મારી માતા આવતીકાલે મારી પુત્રી બની જાય. શાસ્ત્રોમાં એટલા બધા ચરિત્રો, એટલા બધા વર્ણનો, એટલા બધા સત્ય ઘટનાઓ, આજની તારીખે પણ ચાતિસ્મરણ જ્ઞાન જેને થયું છે એવા માણસો હાજર છે. જે લોકોને પોતાના પૂર્વ ભવનું આખું સ્મરણ થયું હોય એવા માણસોને જોયા છે, મળ્યો છે એવા માણસોને. અને જેમ કે ગયે વખતે હું અહીંયા હતો, આ મારી પત્ની હતી, આ મારો પુત્ર હતો, આ મારું આ હતું, અને આજે અવેલેબલ હોય એવા માણસો એવા પણ છે. એટલે આ હંબક નથી, આ કોઈ માત્ર આપણને ભયભીત કરવા માટે નથી કહેવાતું, પણ સંસારનું વાસ્તવિક સ્વરૂપ ભગવાન આપણી આગળ એટલા માટે પ્રગટ કરે છે કે એમાં જીવવાની રીત આપણને આવડી જાય. એમાં જીવવાની રીત આવડી જાય. વીરવીજય મહારાજે પૂજામાં શબ્દો વાપર્યા છે, તન વિકસે મન ઉલ્લસેરે, દેખી પ્રભુની રીત દાયક દિલ વસ્યા, ચૂરણ લાગી જીભડી જી, પૂરણ લાગી પ્રીત દાયક દિલ વસ્યા. આજે આ વાત એના સમાપનમાં છેલ્લી વાત કહી દઉં, પેલી વાત અધૂરી આપણી રહી ગઈ. જે વર્તુળ શરૂ કરીએ એ વર્તુળ પૂરું કરવું પડે છે. એનો મતલબ આપણે કંપાસ લઈએ ને હાથમાં, અહીંયા મૂકીએ અને આમ શરૂ કરીએ, સ્કેલ આમ દોરીએ. કર્મનું ગણિત એમ કહે છે કે અધૂરું વર્તુળ સંસારમાં ક્યારેય થતું જ નથી. એટલે કોકની સાથે રાગ કર્યો તે છેલ્લે રાગ ક્યાંક ને ક્યાંક દ્વેષમાં પરિણામ પામે, અથવા રાગ અંદરથી વિરાગમાં કન્વર્ટ થાય, અને છેલ્લે એની સાથે અરસપરસનો રાગનો તંતુ છૂટો થાય, પછી જ આપણો મોક્ષ પણ થાય. કોકની સાથે દ્વેષ કર્યો છે આજે કોઈ કે આપણું ગમતું ન કર્યું, અને આપણે એની સાથે ગાળાગાળી કરી, ગુસ્સો કર્યો, એની સાથેનો સંબંધ બગાડ્યો, અને જ્યાં ને ત્યાં આપણે એના માટે બોલતા રહ્યા, આંખ મીચાઈ જશે, વર્તુળ ચાલુ છે, એટલે ફરી ક્યાંક એ પાછો દુશ્મન બનીને આવશે. તમને એક સાદો સવાલ કરું, કોઈ માણસને જોતા આપણને અંદરથી અકારણ દ્વેષ થયો હોય એવી ઘટના જોઈ છે તમે? આપણે મનમાં થાય આ ઉભો થઈ જાય તો સારું, આ ન આવે તો સારું, આનો હોવો જોઈએ અમારી સાથે, અમારી પાર્ટીમાં નહીં મજા આવે. એટલું જ નહીં, એને નુકસાન કરવામાં આનંદ આવે. સીધો કરી નાખ્યો, બરાબર સીધો કર્યો, આવશે જ નહીં બીજી વાર. એક વાર એને એવો પાઠ ભણાવી દીધો, આવું બન્યું છે કે નથી બન્યું. કોકને જોઈને અકારણ સ્નેહ આવે, કઈ આગળ પાછળનું કારણ ન દેખાય, પણ આપણને એના માટે કશું કરવાનું મન થાય, એને માટે હેલ્પ કરીએ, એના માટે આ કરીને આનંદ આવે અંદરથી. શાસ્ત્રો એમ કહે છે અકારણ કશું જ નથી. આ જન્મના કારણ ન મળે માટે આપણે અકારણ બોલીએ છીએ. બાકી કોઈની પણ સાથે આપણે જોડાઈએ છીએ એ નિશ્ચિત અંદરના તાતણાથી જોડાઈએ છીએ, ક્યાંક રાગથી અને ક્યાંક દ્વેષથી. એ સિવાય આ સંસારમાં કોઈ એકબીજાને મળતું જ નથી. તો હવે વિનય વિજય મહારાજ એમ કહે છે કે જે લોકો ક્ષણિક છે એવાની સાથે આ બધા જન્મો મળ્યા છે, આ જન્મમાં પ્રીતિ ભગવાનના વચન સાથે કરીએ, આ જન્મમાં ભગવાનની સાથે પ્રીતિ કરીએ, અને એવી પ્રીતિ કરીએ કે જે પ્રીતિનું વર્તુળ કેવળ જ્ઞાન સુધી લઈ જાય અને આપણને અંદરથી ઉપર ઉપાડે, એના માટે આ યાત્રા કરીએ. એટલે છેલ્લી ગાથા જે છે ને, આઠમી ગાથા, એનો પાઠ કરીએ.
સકલ સંસારના ભયને છેદે, સકલ સંસારના ભયને છેદે, જીન વચનામૃત કલશ નિધાન, જીન વચનામૃત કલશ નિધાન, વિનય ધરે શિવ સુખ તે પામે, વિનય ધરે શિવ સુખ તે પામે, વિનય ધરે શિવ સુખ તે પામે, સદગુણ શાંત સુધારસ પામે,
સદગુણ શાંત સુધારસ પામે,
સદગુણ શાંત સુધારસ પામે, સદગુણ શાંત સુધારસ પામે,
દારૂણ છે સંસાર અતિયા,
દારૂણ છે સંસાર અતિયા,
thank you. થોડી ગાથા પાછી ગાઈ લઈએ.
સકલ સંસારના ભયને છેદે, સકલ સંસારના ભયને છેદે, જીન વચનામૃત કળશ નિધાન, જીન વચનામૃત કળશ નિધાન.
ગઈકાલે લગભગ સાંજે 24 પછી એક ભાઈ આવ્યા હતા. એમણે મને એક સરસ સવાલ પૂછ્યો કે દીપકભાઈ, અહીંયા અમે એકલા હોઈએ, આવો યોગ તો બહુ ઓછો બને, એવી કટોકટી આવે, એવી દ્વિધા થાય કે ખરેખર શું કરવું જોઈએ. નથી એવા વડીલ ઘરમાં હાજર, નથી એવી અમારી કોઈ જ્ઞાનની સ્થિતિ, અમારી કોઈ એવી સમજણ, અમે તો નાની ઉંમરમાં કમાવા અહીંયા આવ્યા. એટલું સરસ છે કે મા બાપના ઉપકાર છે કે અમને ધર્મ ગમે છે. એમણે એ પણ કહ્યું કે કદાચ ત્યાં હતા ત્યારે ધર્મ એટલો નહોતો ગમતો, પણ અહીંયા આવ્યા પછી મેલબોર્ન જૈન સંઘ, એમાં જે બધા મિત્રો થયા, એમાં જે સ્વરૂપે સ્નેહથી ધર્મની સુંદરતાનો પરિચય થયો, એટલે કે અમે અહીંયા કદાચ ત્યાં કરતા થોડું કરતા પણ થયા, પણ આ બધું સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે આ તો 24 કલાક જાગૃતિ જોઈએ, અમારી પાસે તો એવું છે નહીં, શું કરી શકાય. આ સભામાં એ બેઠા હશે. મેં એમને ઉત્તર નહોતો આપ્યો. મેં એવું કહ્યું હતું કે કોઈ યોગ્ય સમયે ભગવાન જ્યારે કહેશે ત્યારે હું કહીશ. એનો ઉત્તર અહીંયા મળે છે. એનો ઉત્તર એ છે, તમે ગમે ત્યાં હો, કોઈ પણ દેશમાં, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ સ્થિતિમાં હો, ભગવાનના વચન સાથે તમારી પ્રીતિ વધુ ને વધુ ગાઢ કરતા જજો. ઘરમાં એક જ્ઞાન પધરાવો, એ જ્ઞાનની પાસે રોજ દીવો કરો. બીજી કોઈ રાગ ન આવડે, બીજી કોઈ ગાથા ન આવડે, બીજી કઈ સમજણ ન હોય, પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, આ મિનિટ પણ કેવું નહીં પડે. હું તો એક જ કહું છું, જેની સાથે પ્રેમ કરતા આવડે એને બધું જ પ્રેમ શીખવાડી દે. વન્સ યુ ફોલ ઇન લવ, એકવાર પ્રેમમાં પડીએ અને પછી એને કોઈ ટાઈમ ટેબલ આપવાની જરૂર નહીં પડે, એને કઈ કહેવાની જરૂર ના પડે કે ભાઈ રોજ તમારે. સાચું કહું, આપણા બધાના ઘરોમાં દેરાસર નથી. એનું કારણ એ નથી કે આપણે આશાતનાના ભયથી, હકીકતમાં હજી ભગવાન પ્રત્યેનો એવો પ્રેમ પ્રગટ્યો નથી માટે દેરાસર નથી. આશાતના તો બીજા ક્રમે, ત્રીજા ક્રમે છે, પછી છે. બાળક ગમે છે તો સંજોગ નતા તોય બાળક થઈ જાય છે, મોટું થાય છે અને સરસ રીતે જેટલી ક્ષમતા જે સ્કૂલમાં ભણાવવાનું, પણ બાળક મોટું થઈ જાય છે. એમ તમે એક નાનકડો પ્રયોગ કરજો, એ ભાઈને હું કહું, તમને બધાને પણ કહું. આ વિનય વિજય મહારાજના વચનના આધારે એમણે સરસ શબ્દ આપ્યો. કયો શબ્દ આપ્યો? જીન વચનામૃત કળશ નિધાન. નિધાન એટલે, નિધાન એટલે આ શબ્દનો અર્થ સમજાવ. નિધાન એટલે ચરુ કહીએ ને, ચરુ. નિધાન એટલે એવું ધન કે જે ધન અનેક વર્ષો સુધી આપણને કમાવાની પણ જરૂર ન પડે, એવું જે ચરુ કહીએ ને, એમ આ ભગવાનનું વચન જે છે ને એ નિધાન છે, એ કળશ છે. તમે ઘરમાં પધરાવ્યો છે અને પધરાવેલા એ જ્ઞાનની પાસે 5 મિનિટ, 10 મિનિટ જેવી તમારી સંજોગની સ્થિતિ હોય, પણ એની સાથે પ્રેમ કરશો, તમે બેઠા બેઠા દીવો કરીને એટલી પ્રાર્થના કરશો કે હે ભગવાન, પંચસૂત્રની અંદર હરિભદ્રસુરી મહારાજના બે વચન છે, અહીય નિવિત્તે શિયા, હિય પવિત્તે શિયા. હે ભગવાન, મારું જેમાં અહિત હોય એનાથી મને દૂર રાખજે, અને મારું જેમાં હિત હોય એમાં મને પ્રવૃત્ત કરજે. હા, આવી ગયું બધું? મને ખબર નથી, મારી પાસે જ્ઞાન નથી, મારી પાસે બીજી ક્ષમતા નથી, પણ મારું જેમાં અહિત હોય એનાથી ભગવાન મને દૂર કરજો, અમને બધાને બચાવજો, અને મારું જેમાં હિત હોય એમાં અમને એક્ટિવ કરજો. આવી પ્રાર્થના શરૂ કરશો ને તમને જ્યારે કટોકટી હશે, તમને જ્યારે પણ જીવનમાં દ્વિધા હશે કે વોટ ટુ ડુ, રાઈટ ઓર લેફ્ટ, સ્ટ્રેટ ઓર બેક, શું કરવું જોઈએ, અને તે વખતે ત્યાં દીવો કરશો, ધૂપ કરશો, એકાદ પુષ્પ ચડાવશો અને શાંત ચિત્તે બેસજો. સાક્ષાત ભગવાન પોતાના અવાજમાં તમારા ચિત્તમાં પ્રકાશ પાથરશે અને તમને કહેશે કે ધીસ ઇઝ ધ રાઈટ ફોર યુ, ગો અહેડ, ધીસ ઇઝ ધ રોંગ ફોર યુ, સ્ટોપ ઇટ. ખાલી શાંત બેસજો, અંદરથી સંભળાશે. એના છેલ્લા વચનો બહુ સુંદર છે.
સકલ સંસારના ભયને છેદે, સકલ સંસારના ભયને છેદે, જીન વચનામૃત કળશ નિધાન, જીન વચનામૃત કળશ નિધાન.
જગ્યા પર ઉભા થઈ જાય બધા સાથે.
વિનય ધરે શિવ સુખ તે પામે, વિનય ધરે શિવ સુખ તે પામે, સદગુણ શાંત સુધારસ પામે, સદગુણ શાંત સુધારસ પામે. દારુણ છે સંસાર અતિયા, દારુણ છે સંસાર અતિયા, દારુણ છે સંસાર અતિયા, દારુણ છે સંસાર અતિયા, દારુણ છે સંસાર અતિયા.
ચરણોમાં પ્રણામ કરી અને આ ભાવના, એના વચનો એ આપણા આત્માના પ્રદેશમાં, આપણા મનના એક એક ખૂણામાં, આપણા અંતઃકરણમાં આ ભગવાનની વાણી એક રસ બની અને આપણા આત્માના તે નિર્મળ દ્વારોને ઉઘાડનારું નિમિત્ત બને, એ જ ભાવના સાથે આજે આ સંસાર ભાવનાને હૃદયમાં ધારણ કરી અહીંથી છૂટા પડી અને 10:30 વાગ્યા સુધીમાં પૂજા, નૌકારશી વગેરે જે કંઈ ઉત્તમ કાર્યો એ તે સ્વરૂપના કરી અને ફરી પાછા 10:30 વાગે આ જગ્યા પર અમે ભેગા થઈશું.
જન્મ
મરણાદિ ભયભીત રે કલય સંસાર મતિ દારુણમ હો કલય સંસાર મતિ દારુણમ મોહરી પૂણે યુગલ ગ્રહ મોરહી પૂણે સગલ ગ્રહ પ્રતિપદ વિપદ મુપનિત રે ગુમ કરે નિરા